भवभीतिभेदनं सुखसंपत् करुणानिकेतनं व्रतदान तपक्रियाफलं શ્યામ આનંદ તમે અમને આપ્યો રાજી થઈ આઠો જામ અલૌકિક મૂર્તિ આપની છે મારે અખંડ સુખ વૃત્તિ મારા મનની રહે મોહન તારી સન્મુ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય શ્રી ઘનશ્યામ મહારાજ જય
વહાલા ભક્તો તીર્થધામ કુંડળને આંગણે સર્વાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ રાજા ધીરાજ સ્વરૂપે આ ભજન હોલમાં આપણી સમક્ષ બિરાજમાન છે. એમની સાનિધ્ય સદગુરુ શ્રી ભારતમાનંદ સ્વામીની અદ્ભુત કથા આપણે જે છેલ્લા પાંચક રવિવારથી સાંભળી રહ્યા છીએ એની આજે પૂર્ણાહુતિ કરવી છે. સંતનો મહિમા અપાર છે. સંત સમાગમનું ફળ મહાન છે. સંત ચરિત્ર અદ્ભુત હોય છે. સંતનું મિલન એ સદભાગ્ય કહેવાય છે. સંતનું દર્શન એ મોટા પુણ્યની વાત છે અને સંતની સેવા એ તો મોક્ષના દ્વાર ઉઘાડા કરી નાખે છે. વાલા ભક્તો, પણ એવા સારા મોટા સાચા સંત મળવા મુશ્કેલ છે. સાચા સંત સંસારમાં મળવા અતિ મુશ્કેલ. સાચા સંત મળ્યા વિના મળે નહીં ઉકેલ, મળે નહીં ઉકેલ. સાચા સંત સંસારમાં મળવા અતિ મુશ્કેલ. જેવા જાણવા જોઈએ એવા ભગવાન સ્વામિનારાયણને સર્વે અવતારના અવતારી, સર્વે કારણના કારણ, સર્વોપરી જાણે અને એ ભગવાનની ઉપાસના રાત દિવસ આનંદથી કરે અને એ ભગવાન સ્વામિનારાયણની મરજી પ્રમાણે જ શ્વાસે શ્વાસ વિતાવે એવા સાધુ બહુ દુર્લભ હોય છે. અને એવા સંત મળે અને એ કહે એમ કરે તો જીવને કાંઈ ખામી રહે જ નહીં. સર્વોપરી શ્રીહરિના સર્વોપરી જે સંત સર્વોપરી જાણે શ્રીજીને એવા મોટા મહંત એવાને શ્રદ્ધાથી સેવીએ એવાને શ્રદ્ધાથી સેવીએ રાખી અતિ વિશ્વાસ સર્વોપરી તો થાય નિષ્ઠા સર્વોપરી તો થાય નિષ્ઠા પહોંચીએ પ્રભુ પાસ પહોંચીએ પ્રભુ પાસ કેવાને શ્રદ્ધાથી સેવીએ રાખી અતિ વિશ્વાસ મન મૂકીને સેવવા જોઈએ વિશ્વાસથી સેવવા જોઈએ ડગ્યા વિના સેવવા જોઈએ પરીક્ષામાં હલબલ્યા વિના એવા મોટાને જો સોંપાઈને જિંદગી પૂરી કરી નાખીએ તો ઠેઠ અક્ષરધામમાં ભગવાનના ચરણમાં પડીએ ફેર ન પડે પામીએ મહા આનંદને એવા સંતને પ્રતાપ પામીએ મહા આનંદને એવા સંતને પ્રતાપ એવા સંતને જે સેવશે એવા સંતને જે સેવશે એને મળશે હરિયાપ એને મળશે હરિયા એવા સંતનો સમાગમ તો મોટા મોટા નહીં દુર્લભ એવાને મળતા સર્વોપરી નિષ્ઠા થાય સુલભ મોટા મળે તો મોટપ મળે મોટા મળે મોટપ મળે મળે સર્વોપરી જ્ઞાન એવી નિષ્ઠા અતિ દ્રઢ થાતા મળે સર્વોપરીનું દાન મળે સર્વોપરીનું દાન એવી કથા આત્માનંદની સાંભળી કરવો વિચાર સર્વોપરી જ્ઞાન પામીને સર્વોપરી જ્ઞાન પામીને થાવું સુખિયા અપાર ભાઈ આત્માનંદ સ્વામીની કથા રહસ્યમય કથા છે અદ્ભુત કથા છે ભગવાન સ્વામિનારાયણની મહત્તાને દર્શાવનારી કથા છે ભટકેલાને રસ્તો બતાવનારી કથા છે કંઈક ઊણું રહી ગયું હોય તો પૂરું કરી દે એવી કથા છે હવે એ જ કથા આવી રહી છે સંવત 1916 ની અતિ મનોહર સાલ સંવત 1916 ની અતિ મનોહર સાલ તેદી ગઢડે પધરાવ્યા હરિ કૃષ્ણ ભક્તિ લાલ તેદી ગઢડે પધરા ગઢડે પધરાવ્યા હરિ કૃષ્ણ ભક્તિ લાલ ગઢડે પધરાવ્યા હરિ કૃષ્ણ ભક્તિ લાલ સમય બહુ સારો થયો માણસો આવ્યા અપાર સમય બહુ સારો થયો માણસો આવ્યા પાર
મોશ છે ની રખવા ધર્મ કુમાર
સંવાદ 1916 ની સાલ હતી. મોટેબાને હૈયે ઉમંગ બહુ હતો. દાદાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો સુધી રહ્યા. મહારાજ જે જે વાસણમાં જમેલા, જે ઘરાણા પહેરેલા, એ પ્રસાદીના બધા તાંબુ પિત્તળ સોનું વગેરે ઓગાળ્યું અને એમાંથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવી. અને એ મૂર્તિ મોટી બાને ગોપીનાથજી મહારાજની બાજુમાં સ્થાપન કરવી હતી. મોટો સમયો કરવો હતો, પણ એ જમાનામાં રૂપિયા ખર્ચે ને યજમાન થાય એવો કોઈ ભગત મળવો જોઈએ ને. મોટી બાની નજરમાં બોટાદ વાળો શિવલાલ દોશી ધ્યાનમાં આવ્યો. શિવલાલભાઈને વાત કરી અને શિવલાલભાઈ આ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન બન્યા. સમયો બહુ સારો થયો, બહુ બધા ભક્તો આવ્યા. મોહનજી ભગતની વાર્તા નંબર 35માં આવો ઉલ્લેખ છે. સમયમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને પધરાવવાનો સમય થયો ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈને શ્રી ગોપીનાથજી મહારાજની પડખે ઊભી રાખી. બધા કડિયાઓ ભેગા થયા. મૂર્તિને વ્યવસ્થિત બેસાડવા માટે કારીગર કડિયાઓ હરિભક્તો સાધુઓ મથે છે, આડી અવળી ફેરવે છે, પણ બંધ બેસતી આવતી નથી. માથાકૂટને મહેનત કરતા કરતા રાત્રિના 3 વાગ્યા. બધા વિચારે ચડ્યા, હમણાં હવાર થાહે, મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત આવી જશે, મૂર્તિ વ્યવસ્થિત નહીં બેસે તો શું થશે. આ બાજુ આચાર્ય રઘુવીરજી મહારાજ, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વગેરે જવાબદાર મોટેરા સાધુઓ પણ બેઠા છે. કડિયાઓ હરિભક્તો જ્યાં આ બેઠા છે ત્યાં આવ્યા અને કહ્યું, હે આચાર્ય રઘુવીરજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ફેરવી ફેરવીને અમે થાકી ગયા, પણ કાંઈ બેહતું આવતું નથી. હવારમાં તો આરતી કરવાની છે, હવે અમારે કેમ કરવું? પ્રશ્ન કર્યો છે આચાર્ય રઘુવીરજી મહારાજને. મોહનજી ભગત લખે છે કે આમ જ્યારે કડિયાઓ એ વાત કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તથા ભાયાત્માનંદ સ્વામી વગેરે સર્વે વિચાર કરવા માંડ્યા કે હવે આપણે શું કરવું, ને હમણાં હવાર થઈ જશે અને સવારમાં તો આરતી કરવાની છે. પછી ભાયાત્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો બોલ્યા, જે હે રઘુવીરજી મહારાજ, આ હરિકૃષ્ણ મહારાજ તમારા બાપ છે, તે તમારું માનશે, માટે તમે જઈને મહારાજને પધરાવો. ત્યારે આચાર્ય રઘુવીરજી મહારાજ બોલ્યા, જે ઠીક, હું જાઉં. પછી આચાર્ય રઘુવીરજીએ હરિકૃષ્ણ મહારાજને હાથે કરીને જરાક ફેરવા ત્યાં ઝટ દઈને બેસી ગયા અને એમાં કાંઈ પણ આડું અવળું કરવું પડ્યું નહીં. આ એક પરચો કહેવાય છે. તમને ખ્યાલ છે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કેટલા વજનમાં છે? 19 મણની છે. ઉપાડવામાં કેટલા જણા જોઈ? આપણાથી 1 મણ ઉપડે, વધીને 2 મણ. તરત બરાબર ઉભા રહી ગયા, કઈ આડોળું કરવું પડ્યું નહીં. સંતના વચને શ્રી હરિ બેઠા
આચાર્ય શ્રી ને હાથ.
હરિ કૃષ્ણ મહારાજ છે, પ્રત્યક્ષ છે, સહુના નાથ
સંતને વચને શ્રી હરિ બેઠા આચાર્ય શ્રી ને હાથ. સંતને વચને શ્રી હરિ બેઠા આચાર્ય શ્રી ને હાથ.
હરિ કૃષ્ણ મહારાજ છે,
ભાયાત્માનંદ સ્વામીને વાલે આપ્યા દર્શન.
ભાયાત્માનંદ સ્વામીને વાલે આપ્યા દર્શન.
તેહ કથા સહુ સાંભળો, મોહનજી ભગતે અદભુત વાત લખી છે. મૂર્તિ તો આચાર્ય મહારાજ અને સદગુરુ આવ્યા, મહારાજ શ્રી આમ જરા કર્યું ત્યાં વ્યવસ્થિત રીતે સ્વસ્થાને બેસી ગઈ, પછી બધા વિખરાણા. ભાઈ સ્વામી પોતાને આસેને આવીને સૂતા ત્યાં તો સવારના 4 વાગ્યા.
ત્યારે ભગવાન સ્વામિનારાયણ કમ્પ્લેટ મનુષ્યના સ્વરૂપે પ્રત્યક્ષ પ્રમાણ ભાઈ સ્વામી જ્યાં હૂતા હતા ત્યાં તેની ખાટલી ઉપર ઓશિકા બાજુ આવીને બેઠા, યાને કે ઓશિકે બેઠા.
ત્યારે ભાયાત્માનંદ સ્વામી આંખ ખોલીને જુએ છે તો મહારાજ બેઠા છે.
મહારાજના દર્શન કર્યા અને ખાટલી ઉપરથી બેઠા થયા,
અને જ્યાં હેઠા ઉતરવા માંડ્યા ત્યાં મહારાજ કહે, ભાઈ ભાઈ બેઠા રહો. એટલે ભાઈ સ્વામી પાંગે તે બેઠા અને મહારાજ ઓશિકે બેઠા. પછી સ્વામી મહારાજ હામું જોઈ રહ્યા. પછી મહારાજ ખાટલા ઉપરથી ઉતર્યા અને ચાલ્યા.
ગોપીનાથજી મહારાજનું મંદિર અને સાધુને રહેવાની ધર્મશાળા આઘી નહોતી, સામે જ હતી, પડખે જ.
મહારાજનાથી ચાલ્યા, મહારાજને ચાલતા જોઈ ભાઈ સ્વામી પણ ઊભા થયા,
એ મહારાજની પાછળ પાછળ ચાલ્યા.
ચાલતા ચાલતા મંદિરમાં જ્યાં ગોપીનાથજી મહારાજની મૂર્તિની બાજુમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ છે તે મૂર્તિમાં જઈને મહારાજ પ્રવેશ કરી ગયા.
ભાઈ સ્વામીએ નજરો નજર જોયું.
મહારાજ મૂર્તિમાં લીન થયા પછી ભાઈ સ્વામી ત્યાંથી પાછા આવી ખાટલી ઉપર બેઠા.
ત્યાં આચાર્ય રઘુવીરજી મહારાજના પાળા ભાયાત્માનંદ સ્વામીને તેડવા આવ્યા અને કહે, સ્વામી સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ તમને દર્શન કરવા સારું બોલાવે છે. હરિકૃષ્ણ મહારાજના.
ત્યારે ભાઈ સ્વામી બોલ્યા છે, અમને તો હમણાં મહારાજના દર્શન થયા,
ને મહારાજ અત્યાર સુધી અહીં હતા,
હમણાં જ ઉઠીને અહીંથી મંદિરમાં આવ્યા અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં પ્રવેશ કરી ગયા. પાર્ષદો, એ મેં મારી નરી આંખે જોયું, માટે આ હરિકૃષ્ણ મહારાજ તો પ્રત્યક્ષ ભગવાન છે. પાળાઓ, આ હરિકૃષ્ણ મહારાજ તો પ્રત્યક્ષ ભગવાન છે. પછી એ વાત ભાઈ સ્વામીએ આચાર્ય રઘુવીરજી મહારાજ પાસે આવીને બીજા સદગુરુઓ બેઠા છે ત્યાં આવીને વિસ્તારીને કરી દેખાડી.
આ વાત સાંભળી આચાર્ય રઘુવીરજી મહારાજ તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વગેરે સર્વે બહુ રાજી થયા અને બહુ સરસ બોલ્યા.
ગઢપુર માં બિરાજે છે જીરે, ગઢપુર માં બિરાજે છે શ્રી હરિ કૃષ્ણ મહારાજ, ઘોર કળી માં સાક્ષાત છે પ્રત્યક્ષ પ્રભુજી આજ.
વળી એવું બોલ્યા, આવા સ્વરૂપો આપણે ઘેર રે, નિજ ભક્તોને કરાવે છે લેર રે.
સ્વરૂપો આપણે ઘેર રે,
અહો
ભક્તોને કરાવે છે લેર રે.
આવા સ્વરૂપો આપણે ઘેર રે, સ્વરૂપો છે આપણે ઘેર રે, હરિ ભક્તોને કરાવે છે લેર રે.
સ્વરૂપો આપણે ઘેર રે, નિજ ભક્તોને કરાવે લેર રે.
હે દુઃખ ટાળીને સુખ સારી પેર રે,
સ્વામિનારાયણ આ સંપ્રદાયમાં સાક્ષાત છે. માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય બહુ ભાગ્યશાળી સંપ્રદાય છે, ભગવાનનો કૃપાપાત્ર સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો સનાથ છે, અવલંબનવાળા છે, આધારવાળા છે. આવા દિવ્ય ભગવત સ્વરૂપોનો ભગવાને પોતે રાજી થઈને આધાર આપ્યો છે. એનું ધ્યાન, એના દર્શન, એની સેવા આહા કરતા કરતા સહેજે સહેજે ભક્તો અક્ષરધામને પામે છે. ભાયાત્માનંદ સ્વામી વાગડમાં જ રહેતા હતા, પણ આચાર્યશ્રીના નિમંત્રણથી ગઢડામાં હરિકૃષ્ણ મહારાજના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા છે. શિવલાલભાઈને ઘેલામાં સ્નાન કરાવી જ્ઞાનદાન આપ્યું. હવેની કથા ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા અનુસાર ચાલી જાય છે, આપણા માટે બહુ ઉપયોગી છે.
ભાયાત્માનંદ સ્વામીનું કરવારૂડું કામ, અંતરમાં કરી પ્રેરણા રાજીપે શ્રી ઘનશ્યામ. એ જી ભાયાત્માનંદ સ્વામીનું કરવારૂડું કામ, અંતરમાં પ્રેરણા કરી રાજીપે શ્રી ઘનશ્યામ. ભાયાત્માનંદ સ્વામીના અંતરમાં મહારાજે પ્રેરણા કરી. શું પ્રેરણા કરી, શું કામ પ્રેરણા કરી, સાંભળી લઈ.
પંચતીર્થી જૂનાગઢની કરવા કર્યો વિચાર,
પંચતીર્થી જૂનાગઢની
એક સો ને સત્તર વર્ષની સ્વામીની છે ઉંમર.
સર્વોપરીનો અતિરાજપો થયો સ્વામી ઉપર
સર્વોપરીનો અતિરાજપો થયો સ્વામી ઉપર
શું થયો
દેહ કસરને કારણે સ્વામીનો રાખ્યો તો દેહ
જે કસરને કારણે મહારાજ ધામમાં તેડી નહોતા જતા 170 વર્ષે દેહ રાખ્યો તો
દેહ કસરને કાઢવા કર્યો છે ઉપાય એ હ
એ કસરને કાઢવા માટે સ્વામીને મહારાજે પ્રેરણા કરીને જૂનાગઢ ધકેલા
ઉપાય
સર્વોપરિ નિશ્ચયમાં સ્વામીને હતી કસર
સર્વોપરિ
કોને ભાઈ આત્માનંદ સ્વામીને તો મારે તમારે હોય એમાં નવાય નહીં કઈ
સર્વોપરિ નિશ્ચયમાં સ્વામીને હતી કસર
સર્વોપરિ
ભાઈ સ્વામીને
હતી કસર
કસર ટાળવા કૃપા કરી હરિએ સ્વામી ઉપર
કસર ટાળવા કૃપા કરી હરિએ સ્વામી ઉપર
કેહ કથા તો અનુપ છે સહુને જાણવા જોગ
કેહ કથા તો અનુપ છે સહુને જાણવા જોગ
સર્વોપરિ નિશ્ચયમાં ખામી તે મોટો રોગ
સર્વોપરિ નિશ્ચયમાં ખામી તે મોટો રોગ
એ જી સર્વોપરિ નિશ્ચયમાં ખામી તે મોટો રોગ
એ જી સર્વોપરિ નિશ્ચયમાં
હોય તો ટાળવી આવી ખામીને જરૂર
આપણે હોય તો ટાળવી આવી ખામીને જરૂર
અક્ષરધામે તો વસીએ સદા હરિની હજૂર
અક્ષરધામે તો વસીએ સદા હરિ
નહીં તો બીજા ધામમાં ગતિ આપણી થાય
નહીં તો બીજા ધામમાં ગતિ આપણી થાય
આવી સત્ય કથા સાંભળી ખામી ટાળો બાય ભાય
આવી સત્ય કથા સાંભળી
સ્વામીને વાલા શ્રીજી છે શ્રીજીને વાલા ભાય
સ્વામીને વાલા શ્રીજી છે શ્રીજીને વાલા
ભાઈ સ્વામી
તેથી તો રાજે થઈને કૃપા કરી હરિરાય મોકલ્યા જૂનાગઢ જાત્રાય
પ્રેરણાને મોકલ્યા જૂનાગઢ જાત્રાય
છુપું રહસ્ય એ જ છે જાણો આ જાત્રાની માય
સ્વામી આ ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા બાદ સંત મંડળ સાથે જાત્રા કરતા કરતા જૂનાગઢની પંચતીર્થી કરીને જૂનાગઢ પધાર્યા.
ગુણાતીતાનંદ સ્વામી મહાન છે, જેની રોમે રોમમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની ખુમારી છલકી રહી છે એવા સાધુ, અને વળી ભાયાત્માનંદ સ્વામીના જૂના મિત્ર ગુણાતીતાનંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામીને વિશે પણ ગુરુ ભાવ રાખતા, બ્રહ્માનંદ સ્વામી ભેળા રહેતા, પછી ભાયાત્માનંદ સ્વામી ભેગા જોડાણા. મહારાજ કે કા? તો કે બ્રહ્માનંદ સ્વામી મોટા કવિ, ખૂબ ખાવા પીવાનું મોજ મોજા ને બધું એવું, રજરાજ રજવાડામાં બધું રહેવું, ને ભાઈ સ્વામી મહાત્યાગી તો મને એમના ભેગું ઠીક રહે કે એમ એના ભેળા રહેલા હેત હતું. ભાઈ સ્વામીને આવકાર્યા, ડોડા ઉતારા આપ્યા જૂનાગઢમાં અને રોક્યા. ભાવથી રાધારમણ દેવના દર્શન કર્યા છે અને રાતવાસો કર્યો. રાત્રે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી પાસે પ્રગટ થયા. ગંભીર અવાજે બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામી કોણ? અમે. ઓહો મહારાજ, શું આવું થયું પ્રભુ? સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી અમને બહુ જ વાલા છે. હા મહારાજ. સ્વામી, ભાઈએ અમારા વચને આખી જિંદગી ઘસી નાખી છે. આ ઉંમરે પણ અમારું નાનું સરખું વચન ભાઈ સ્વામી લોપતા નથી. પરંતુ મહારાજ. શું પરંતુ? પરંતુ સ્વામી, અમારું સ્વરૂપ સમજવામાં ભાઈ સ્વામીને ખામી છે, તેથી તો અમે તેને ધામમાં તેડી જતા નથી. 170 વર્ષ થયા તો પણ અમે એમનું આયુષ્ય લંબાવે જઈએ છીએ. મનમાં એમ થાય કે ભાઈ સ્વામી આજ અમને સમજે, કાલે અમને જેવા છેવા સમજે, બરોબર અમને જેવા છેવા સમજીને અમારા ધામમાં અમારી સેવામાં રહેતો બહુ સારું. માટે આજે ભાઈ સ્વામી અહીંયા આવ્યા છે, અમારી જ ઈચ્છાથી પ્રેરણાથી અહીંયા આવ્યા છે. તો હે ગુણાતીતાનંદ સ્વામી, તમે ભાઈ સ્વામીને બોલાવી એમને જેમ છે તેમ અમારું સ્વરૂપ સમજાવો, અમારી સર્વોપરી નિષ્ઠા કરાવો ભાયાત્માનંદ સ્વામીને. મહારાજ, મહારાજ, ભાઈ સ્વામી માનશે? સ્વામી, હવે તેને અમારા વચન મનાશે. હવે તમે કહેજો, હવે તમે જેમ કહેશો એમ માનશે. એટલું કહીને મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી વિચારતા રહ્યા. સવાર થઈ, નાયા ધોયા, પૂજાપાઠ કરી રહ્યા, અને તરત જ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામીને ઉતારે ભગવાન સ્વામિનારાયણનો સંદેશો લઈને ઉપડ્યા ગયા. ભાયાત્માનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા છે. બંને મહાપુરુષો ભેટી પડ્યા છે. પછી બે પાસે પાસે બેઠા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ સ્વામી. હા ભાઈ સ્વામી, આપ ખોટું ન લગાડતા, એક પ્રશ્ન કરું કે બોલો ને. સ્વામી, તમારો દેહ નથી પડતો એનું કારણ તમે જાણો છો? આજ 170મું વર્ષ તમારે ચાલે છે, આટલું બધું તમારું લાંબુ આયુષ્ય તમને મહારાજ ભોગવાવડાવે છે, શરીર તમારું હાજુ નથી, તમારા વાહામાં હડો થયો છે, તો પણ ભગવાન તમને ધામમાં લઈ જતા નથી, આનું કારણ શું? ત્યારે ભાઈ સ્વામી કહે, હું એનું કારણ જાણતો નથી.
મારામાં શું ખામી છે કહો ને જોગીરા.
ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના જોગી કહેવાતા. સવારનો પહોર છે, બંને આ મહાવિભૂતિ નંદ સંતો ઉતારામાં બેઠા છે અને આ સંવાદ ચાલે છે. સદગુરુ ભાયાતમાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને સવાલ કરે છે,
મારામાં શું ખામી છે કહો ને જોગીરા, તેડી જતા કેમ નથી મને, તેડી જતા કેમ નથી ધામમાં મને મહારાજ, મારામાં શું ખામી છે કહો ને જોગીરા.
આવા મોટાને પણ પોતાની ખામી સમજાતી નથી, હાથ જોડવા પડે છે. 17 પુરાણ લખ્યા પછી વ્યાસ ભગવાન પણ સમ્યાપ્રાસ આશ્રમમાં સરસ્વતીને તટે નારદજીને આવું જ પૂછે છે કે મને શાંતિ થતી નથી, આટલું બધું મેં જીવના કલ્યાણ માટે લખ્યું, શું કારણ હશે? મોટા મોટા આવું આવું મોટા મોટાને હાથ જોડીને પૂછતા હતા. આપણે નાના છીએ, અજ્ઞાની છીએ, એટલે વધારે ઘમંડી છીએ, એટલે કોઈને શરણે જઈને ક્યારેય પોતાની ખામી પૂછતા હોતા નથી. કેમ જે એમાં આપણું અભિમાન ગવાય છે, નાના થવું આપણને ગમતું નથી, અને મોટાને મોટા સ્વીકાર્યા વિના અને મોટાની આગળ નાનાને હળવા થયા વિના વિનંતીને સ્તુતિને સેવા નમીને થાય નહીં, અને એને કારણે જેમ છે એમ મોટા કે મનાય નહીં અને આપણી કસર જાય નહીં. માટે સાચા મુમુક્ષુ હોય એણે આ કથા સાંભળીને જાગવું, અંતર અભિમાન ખંખેરવું, એ પછી ધર્મ પાળ્યાનું હોય, ત્યાગનું હોય, વૈરાગ્યનું હોય, બ્રહ્મનિષ્ઠા આત્મનિષ્ઠાનું હોય, સદગુણોનું હોય, કે ખૂબ સેવાને સત્સંગ લાંબા કાળથી કરતા હોઈએ, એનાથી આપણને કેફને નશો રહેતો હોય, અને મોટા હોય એને ઓળખી ન શકતા હોઈએ, નમી ન શકતા હોઈએ, પૂછી ન શકતા હોઈએ, હાથ જોડી ન શકતા હોઈએ, બને એવું. આપણે ઉંમરમાં મોટા છીએ, સંપ્રદાયમાં વહેલા આવ્યા છીએ, બહુ જૂના થઈ ગયા છીએ, એટલે બહુ મોટા થઈ ગયા મહાન છીએ એવું હોય નહીં કોઈ દી. મહાનતા વસ્તુ જુદી છે. તેજસ્વી નામ વયહ ન સમીક્ષતે,
મારામાં શું ખામી છે કહો ને જોગીરા, તેડી જાતા કેમ નથી ધામમાં મને મહારાજ, 117 વર્ષનો થયો છે મારો દેહ, ધામમાં હજુ કેમ હું ગયો નહીં સમજાવો રહસ્ય તે.
હવે સમય પાક્યો એટલે સમજાય, સમય પહેલા વાત હોના જેવી હોય તોય કચરા જેવી ગણાય છે.
હરી મને લઈ જાતા નથી પોતાના અક્ષરધામ, હવે મારા આ દેહને ક્યાં સુધી રાખું આ, હવે મારા આ દેહને ક્યાં સુધી રાખું આ.
આમ જ્યારે ભાઈ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી પૂર્વક જ્યારે સવાલ કર્યો કે તમે પૂછો છો એની મને ખબર નથી, પણ મારા દિલમાં એ સવાલ તો થાય છે કે મને મહારાજ હજી લઈ કેમ જતા નથી, ક્યાં સુધી મારે આ લોકમાં રહેવાનું છે, ત્યારે ધીરે રહીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું,
કહો
કે કોને બાપા? જુઓ, મહારાજને તમે બહુ વાલા છો તો પછી લઈ ન જવો પડે, સાંભળો તો ખરા. મહારાજને તમે બહુ વાલા છો, મહારાજની અખંડ આજ્ઞાના પાળનારા છો, અને મહારાજ પણ તમને બહુ વાલા છે, અને બહુ વાલા હોય ત્યારે જ એમના વચન વાલા હોય, ને ત્યારે જ સુખ દુઃખ વેઠીને એમની આજ્ઞામાં અણી શુદ્ધ રહેવાતું હોય ને ભાઈ. હા, તો પછી મને ધામમાં કેમ નથી લઈ જતા? પણ ભાઈ સ્વામી, મહારાજનું સ્વરૂપ જાણવામાં તમારે કાંઈક ફેર છે. મારે ફેર છે, તમારે ફેર છે. એટલે નથી લઈ જતા ધામમાં, એટલે નથી લઈ જતા. મહારાજ એમ જાણે છે કે ભાયાત્માનંદ સ્વામી મને બહુ વાલા છે ને મારી મૂર્તિ વિના રહી શકે તેમ નથી. માટે જાજા વર્ષ જીવીને પણ મારું રે સમજે, સ્વરૂપ તો ઘણું સારું રે.
વર્ષ જીવીને પણ મારું રે સમજે, સ્વરૂપ તો ઘણું સારું રે.
જાજા વર્ષ જીવીને પણ મારું રે સમજે, સ્વરૂપ તો ઘણું સારું રે.
જાજા વર્ષ જીવીને પણ મારું રે સમજે, સ્વરૂપ તો ઘણું સારું રે.
મને જાણીને પછી દેહ છોડે રે,
મને જાણીને પછી દેહ છોડે રે,
તો અક્ષર ધામે મુજ જોડે રે. ચિંતા થાય છે રે, દેહ તમારો રાખે જાય છે રે.
હરીને ચિંતા થાય છે રે, દેહ તમારો રાખે જાય છે
રે. એમ હરીને ચિંતા થાય છે રે, દેહ તમારો રાખે જાય છે રે.
એમ હરીને ચિંતા થાય છે રે, દેહ
તેથી તમારો દેહ મહારાજ રાખે જાય છે રે. આ કારણ છે તમને મહારાજ ધામમાં નથી તેડી જતા, એનું આ કારણ છે. માટે આ ખોટ ટાળો ભાયાત્માનંદ સ્વામી, આ ખોટ ટાળો. હું તમને વાતો કરું તે પ્રમાણે તમારા જીવમાં ઘેડ બેસાડી દો. થોડાક સમય અહીં રોકાઈ જાઓ, હું કહું એમ માંડો વિચારવા. તેથી મહારાજ તમારા ઉપર ખૂબ રાજી થઈ જશે અને તમને ધામમાં તેડી જશે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ વાતું કરવા માંડી, મહારાજ તો ભાયાત્માનંદ સ્વામી, મહારાજ તો અનંત અવતારના અવતારી છે. ત્યાંથી શરૂ કર્યું, અર્થાત મહારાજને અવતાર જેવા જાણવા નહીં.
ગુણાતીતાનંદની વાતથી સમજ્યા ભાયાત્માનંદ, અવતારી સર્વે અવતારના એ ઉપરી સહજાના.
સમજાઈ ગઈ. અને પછી એમ બોલ્યા, ગુરુ સાહેબ આજે સમજાયું, મને આજે સમજાયું કે શ્રીજી મહારાજ તો સર્વોપરી સર્વે અવતારના અવતારી પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. તમે બહુ કૃપા કરી, તમે આજે બહુ કૃપા કરી, પરંતુ હે ગુણાતીતાનંદ સ્વામી, આજ દિવસ સુધી આ વાત તમે મને કેમ ન કરી? આજ દિવસ સુધી તમે મને કેમ ન કરી? ભાયાત્માનંદ સ્વામી, મહારાજની આજ્ઞા નહોતી. તમારી સાથે આવી માથાકૂટ કરવાની મહારાજે ના પાડી હતી એકવાર અમને, એટલે નહોતી કરી. તો આજે કેમ કરી? સ્વામી, આજે તો મહારાજે મને રાતે દર્શન દઈને કહ્યું, તેથી જેમ છે એમ સમજાવ્યું. એમ કહી જૂનો પ્રસંગ યાદ કરાવ્યો. ભાયતમાનંદ સ્વામી, એક વાત યાદ કરાવું છું, યાદ કરો. એક વાર અક્ષર ઓરડીમાં ગોપાલન સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો અવતાર અવતારીપણાના ભેદની વાત કરતા હતા. ઉપાસનાનો પ્રસંગ ચાલતો હતો, મહારાજ બેઠા હતા અને ચર્ચાઓ મોટા મોટા સંતો કરતા હતા કે શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી છે, એવામાં બરોબર તમે આવ્યા. આવીને બેઠા, આ ચર્ચા સાંભળી અને આપ કહેવા લાગ્યા, સંતો તમે આ શું ચર્ચા કરો છો? તમે તો બધા રીંગણાની જેમ પાશેર અડધો શેર શેર એમ ભગવાનના અવતારોને જોખો છો, તે શું ઉપાસના કહેવાય? આમ ભગવાનની ઉપાસના દડ થશે? તમે તો ભગવાનના અવતારને નાના મોટા કરો છો, આવું તમે બોલ્યા. ત્યારે કોઈક સાધુ તમારી હારે કાંઈક ચર્ચા કરવા તૈયાર થયા ત્યારે મહારાજે કહેલું કે કોઈ બોલશો માં ચૂપ, તેમને હમણે નહીં સમજાય. હે મહારાજ બોલ્યા હતા કોઈ બોલશો માં, ભાઈ સ્વામીને કહેશો નહીં કેમ જે એમને હમણાં નહીં સમજાય. બસ આ આગીને આડી આવતી હતી, તમને સમજાવવાની મહારાજે ના પાડી હતી. એટલે આજ દિવસ સુધી મેં તમને કહ્યું નહીં, તમને ઘણું થતું હશે કે આજ દિવસ સુધી કેમ ન કહ્યું, આટલે નહોતું કહ્યું, આજ શું કામ કહ્યું? આજ રાતે મહારાજે દર્શન દઈને કીધું કે હવે કહેજો, હવે મનાય, હવે સમય પાક્યો છે એટલે તમને કીધું. આગળ સાધુ પાસેથી સમજાશે એમ મહારાજ બોલેલા કે અત્યારે કોઈ ભાઈ સ્વામીને કંઈ કહેશો નહીં, તેમને હમણાં નહીં સમજાય, આગળ સાધુ પાસેથી સમજાશે. તે આજ પ્રભુએ કૃપા કરી સમજાવ્યું. એ વાત સાંભળી સ્વામીને પોતાની ભૂલ ઓળખાણી અને જેવી ભૂલ ઓળખાણી એ વાજ આંખોમાંથી ડાળ ડાળ આંસુડા માંડ્યા જવા, આંસુડાની ધારા થઈ અને અંતરમાં આનંદનો હિલોળો આવ્યો. નિશ્ચયનું બળ પામતા તો અંતર મહારાજના કેફથી ભરાઈ ગયું, પૂર્ણતાનો અનુભવ થયો, રૂમાવલી બધી ઊભી થઈ ગઈ, હર્ષ હર્ષ થઈ ગયો. અને પછી ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ આભાર માન્યો, મહારાજનો ખૂબ આભાર માન્યો. થોડા દિવસ જૂનાગઢમાં રહ્યા, પછી ત્યાંથી નીકળી વાગડ ગામ સ્વામી આવ્યા છે. સ્વામી ગુણાતીતાનંદજીએ સમજાવ્યા આત્માનંદ, સ્વામી ગુણાતીતાનંદજીએ સમજાવ્યા આત્માનંદ, સર્વપરી નિષ્ઠાના કેફથી, સર્વપરી નિષ્ઠાના કેફથી, સર્વપરી નિષ્ઠાના કેફથી, સર્વપરી નિષ્ઠાના કેફથી છલકો હૈયે આનંદ. સ્વામી ગુણાતીતાનંદજીએ સમજાવ્યા આત્માનંદ,
સ્વામી ગુણાતીતાનંદજીએ સમજાવ્યા આત્માનંદ.
મોડું થયું પણ હારું થયું સમજ્યા ચોખું ચટ,
મોડું થયું પણ સારું થયું સમજ્યા ચોખું ચટ.
હવે અક્ષરધામમાં સ્વામી,
હવે અક્ષરધામમાં સ્વામી
પહોંચી જશે જટ. સ્વામી ગુણાતીતાનંદજીએ સમજાવ્યા આત્માનંદ,
સ્વામી ગુણાતીતાનંદજી
વાત સાંભળી વિચારમું કરવો નિજ તપાસ,
વાત સાંભળી વિચાર
જીજી
કરવો નિજ તપાસ.
સર્વપરી હરિ નિષ્ઠામાં,
સર્વપરી હરિ નિષ્ઠામાં
નથી ને મારે કચાશ, વાત સાંભળી વિચારવું ને કરવો નિજ તપાસ. કે મારે કઈ ખામી નથી ને આવી,
કરવો નિજ તપાસ.
જો ખામી હોય તો ટાળવી પડે, અને ખામી ખામી વાળાથી ટળે નહીં એ ધ્યાનમાં લેવું પડે. કચાશ વાળાના સંગથી કદી ન ટળે કચાશ,
કચાશ વાળાના સંગથી
જી કદી ન ટળે કચાશ. સર્વપરી નિષ્ઠાવાળાનો,
સર્વપરી
સ્વામી ગુણાતીતાનંદજી એ સમજાવ્યા આત્માનંદ
સ્વામી ગુણાતીતાનંદજી એ સમજાવ્યા આત્માનંદ
વાત સોળાની સાચી છે ખોટી ન જાણો લગાર
વાત સોળાની સાચી છે ખોટી ન જાણો લગાર
આ વાત હોળાની સાચી છે એને ખોટી ન જાણો લગાર
વાત સોળાની સાચી છે ખોટી ન જાણો લગાર
જાણશો નહીં અવતાર વાત હોળાની સાચી છે એને ખોટી ન જાણો લગાર
વાત હોળાની સાચી છે ખોટી ન જાણો લગાર
એને ખોટી ન જાણશો લગાર એક પ્રમાણ આપું છું આ વાત સાચી છે એનું. શિવલાલ શેઠ ધામમાં ગયા બાદ ભગાદોશી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જાય ત્યારે શિવલાલ શેઠની જેમ જ એ પણ નાની નોંધ પોથી રાખતા અને ગુણાતીતાનંદ સ્વામી બોલે એ પોતાના માટે લખી લેતા અને પોતાના અભ્યાસ માટે સારી સારી વાતો લખીને એણે એક ચોપડી બનાવેલી. તે ભગાદોશીએ પોતાની નોંધ પોથીમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ભાઈ સ્વામીને મહારાજની સર્વોપરિતા સમજાવી એ વાત આ પ્રમાણે છે. ભગાદોશીની નોંધ પોથીમાંથી નીકળી એક વાત. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, જેવા પુરુષને સેવે તેવા ગુણ આવે છે. તે ભાયાત્માનંદ સ્વામીને મહારાજ જેવા છે તેવી વાત ન સમજાણી, તે સારું દેહ રહ્યો. પછી તે જ્યારે પોતે મારા ભેગા થયા ને ઉપાસનાના વચનામૃત વંચાવી સમજાવ્યા ત્યારે ઘેડ બેઠી, પછી મહારાજ ધામમાં તેડી ગયા. આવું ભગાદોશીની નોંધ પોથીમાં લખેલું છે. ગુણાતીતાનંદ સ્વામીએ ભાઈ સ્વામીને સમજાવ્યા એ હકીકત. વચનામૃત ઉપાસનાના વચનામૃત મધ્યનું 9, મધ્યનું 13, લોયા 14, અંત્યનું 38 વગેરે વગેરે ઘણાય વચનામૃત છે, 55 પહેલું વગેરે સમજાવ્યા તારે ઘડ પડી અને મારા ધામમાં તેડી ગયા. શ્રી હરિ વચનામૃત થી સર્વપરી સમજાય સમજાય. વક્તા સર્વોપરી નિષ્ઠા વાળો જો મળે તો વચનામૃત માંથી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સમજાય સમજાય સમજાય. વચનામૃત માંથી સમજાય, સત્સંગી જીવનમાંથી સમજાય. જેમ સાકાર નિષ્ઠાવાન ભાગવતનો વક્તા હોય તો ભાગવતમાંથી ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે, અને ભાગવતની કથા કરનારો વક્તા જો સાકારની નિષ્ઠાવાળો ન હોય તો ભાગવતમાંથી એ ભગવાન નિરાકાર છે એવું આપણને ગળે ઉતારી દે. વચનામૃતને વાંચનારો સમજાવનારો જો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને જેમ છે એમ ઓળખતો જાણતો ન હોય ને સર્વોપરી ઉપાસના ન હોય તો વચનામૃત તત્વથી ઝીણું મીઠું ખૂબ વાટીને સમજાવે તો પણ એના મુખથી વચનામૃત સમજે કાંઈ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ન સમજાય, મેળ ન ખાય, નહીતર સમજાઈ જાય. શ્રી હરિ વચનામૃતથી સર્વોપરી સમજાય, એમાંથી સંતો સમજતા સર્વોપરી હરિરાય, એમાંથી સંતો સમજતા સર્વોપરી હરિરાય. અદ્ભુત વાત. હવે તો સ્વામીમાં ભારે જોવામાં આવી ગયું, ખુમારી પ્રગટી, અને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહેનારા માનનારા સમજનારાઓ જે આ સંપ્રદાયમાં થયા એ બધા મહાબળિયા હતા. એનામાં ઐશ્વર્ય પ્રતાપ ખૂબ હતા. હજારો લોકો એમાં ખેંચાય તણાય, એને લાખો લોકો માને પૂજે એવું આ સંપ્રદાયમાં પહેલેથી દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામી એવા હતા, ગોપાલ સ્વામી એવા હતા, તો આખો સંપ્રદાય એમને માતલો પૂજતો ને સેવતો ને ધોળાધોળ જૂનાગઢને વડતાલ બધા હળિયું દેતા. અને બીજા ભલે ઘણા ત્યાગ વૈરાગ નિષ્ઠા બીજું ત્રીજું આમ ગણાતું હશે, પણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને જે ન સમજી શકતા હોય એમાં એવું દૈવત ને એવો પાવર ને એવી મોટાઈ ને એવો પ્રતાપ તો નથી દેખાતો. કદાચ વિદવત્તા દેખાય, વૈરાગ દેખાય, આત્મનિષ્ઠા દેખાય, ત્યાગ દેખાય, પણ એવો પ્રતાપ નથી દેખાતો જેનામાં સર્વોપરી નિષ્ઠા નહીં ને એનામાં. તે શ્રીજી મહારાજથી માંડીને અટાણ સુધી એમ જ છે.
માટે સ્વામિનારાયણ ભગવાનને જેમ છે એમ સર્વોપરિ જે સમજે છે એના ઉપર ભગવાન બહુ રાજી છે, એનામાં ભગવાનનો વાસ થાય છે, એને લઈને એ સાધુ બોલે એમ થાય અને એમાં લાખો જીવ તણાય અને હજારો કરોડોના એનાથી કલ્યાણ થાય છે. હવે ભાયાત્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા સર્વોપરી સમજાણા છે એટલે ખુમારી આવી ગઈ છે અંતરમાં, કેફ છલકે છે. સ્વામી વાગડમાં રહેતા ત્યારે પ્રથમથી જ વાગડના ચુડાસમા દરબાર કલાજી કલાભગત ઉર્ફે કલ્યાણસિંહ સ્વામીની ખૂબ સેવા કરતા, તેમને ગામ લોકો આ કલ્યાણસિંહને કલાભગતના નામથી ઓળખતા. તેમને ચાર દીકરાઓ હતા, 250 વીઘા જમીન, પરંતુ ભાલની જમીન ઉપજાજી આવે નહીં ભાઈ ભાલમાં, વળી ભગત નીત સ્વામીની સેવામાં રહે તેથી આર્થિક હકડામણી ખૂબ રહેતી, જમીન જાજી પણ આવક ન મળે, આર્થિક ખૂબ નબળાય, ક્યારેક તો ઘરે ખાવાની પણ મુશ્કેલી. એમાં એક દિવસ એવું બન્યું, કલા ભગત ભાયાત્માનંદ સ્વામીના ચરણ ચાંપતા હતા વાગડ મંદિરમાં, ત્યાં ગામમાંથી એક વ્યક્તિએ આવીને કહ્યું, કલા ભગત આમને આમ સ્વામીના પગ પકડીને બેહી રહો છો પણ ઘરે ખાવાના વાંધા છે, ખાવાના વાંધા, છોકરાના શિરામણનું કંઈક કરો. સ્વામીએ આ વાત કાનો કાન સાંભળી, આહા આવી ગરીબ સ્થિતિ છે, અને આવી ગરીબ સ્થિતિ હોવા છતાંય મારી સેવામાં રાત દિવસ રહે છે, અને મારી સેવા તો રાત દિવસ કરે છે પણ ક્યારેય કલા ભગતે પોતાના દારિદ્ર દુઃખનો મને અણસાર પણ આવવા દીધો નહીં. સ્વામીને બહુ આશ્ચર્ય થયું. પેલા ભાઈની વાત સાંભળીને સ્વામી કહે છે, કલા ભગત સાચું કહેજો, તમારા વ્યવહાર કેવો છે, ઘરની પરિસ્થિતિ કેવી છે, ખોટું ન બોલતા. સ્વામી શું કહું, ગળતે હૃદયે કલા ભગતે આપ વીતી આજ પહેલી વહેલી પોતાના સદગુરુ આગળ ઠાલવી. વાત કરી મુશ્કેલી બહુ છે. સ્વામીનું અંતર પીગળી ગયું. કલા જા આશીર્વાદ આપું છું, હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે તું હવેથી સુખીઓ થાયશ, આટલું જ બોલ્યા. અને વિશેષમાં એટલું કીધું કે તારી પરંપરામાં પણ જે સત્સંગ રાખશે તેને અનધન ને આબરૂની ક્યારે તાણ નહીં પડે, મારો મહારાજ રક્ષા કરશે. બસ આ સ્વામીના આશીર્વાદથી કલા ભગત મહા સુખિયા થયા. જમીનમાં થોડું આવે છતાં અઢળક ઉપજ આવવા લાગી, ગામમાં તે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ગણાવવા લાગ્યા, વળી સંત કૃપાથી સંપત્તિ મળી તેથી સત્સંગના સંસ્કારો પણ તેમના પરિવારમાં વંશ પરંપરામાં અદ્યાપી પર્યંત રહ્યા છે. આજે વાગડ ગામના દરબારોમાં અડધો અડધ કલા ભગતના વંશજો છે, તે સૌ સત્સંગી છે અને સર્વ રીતે સુખી પણ છે. વળી કલા ભગત પણ અંતે, મહારાજ મને તેડવા આવ્યા છે, સાથે ભાયાત્માનંદ સ્વામી મારા ગુરુ પણ પધાર્યા છે એમ કહી અને ધામમાં ગયા. લ્યો આવી વાતો છે, આવા મહાન સંતના જો આશીર્વાદ મળે તો જીવનો બેડો પાર થઈ જાય. ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમ ધામ, ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પર,
વચન વિધિમાં નિષ્ણાંત સ્વામીની કલમ,
ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમ ધામ,
ઘણું રાજી કરી સંતને
સંત વિના શોધી જુઓ સઘળે કહો કેનું સરિયો કામ,
સંત વિના શોધી જુઓ સઘળે કહો કેનું સરિયો કામ,
સંત વિના શોધી જુઓ સઘળે કહો કેનું સરિયો કામ,
કોઈનું નહીં,
સંત વિના શોધી જુઓ સઘળે કહો કેનું સરિયો,
રવિ વિનાની રજની જાણો નથી જવાની જરૂર,
જેમ રવિ વિનાની રજની જાણો નથી જવાની જરૂર,
વિના અજ્ઞાન અંધારું કે દીન થાય દૂર
સત વિના અજ્ઞાન અંધારું કે દીન
જાય
દૂર
સાચા સંગાથી સંત છે ભાઈ સાચા સંગાથી તો સંત છે જાણો જીવના જગમાય સાચા સંગાથી સાધુ છે મા બાપ ભૈરો છોકરા ધન સંપત્તિ ઘર માલ નહીં સાચા સંગાથી સંત છે જાણો જીવના જગમાય
સંત છે જાણો જીવના જગમાય
ભવ સાગરમાં બુડતા સાચા સંત કરે છે સહાય
ભવ સાગરમાં બુડતા સાચા સંત કરે છે સહાય
માટે સાચા સંત સેવીને કરીએ રાજી રળિયાત
માટે સાચા સંત સેવીને કરીએ રાજી રળિયાત
નિષ્કુળાનંદ તો નરને સુધરી જાય સર્વે વાત
નિષ્કુળાનંદ તો નરને સુધરી જાય સર્વે વાત
પછી હો નિષ્કુળાનંદ કહે સરને તો સુધરી જાય સર્વે વાત
નિષ્કુળાનંદ કહે નરને તો સુધરી જાય સર્વે વાત
કલાભાઈનું કામ થઈ ગયું હવે શિવલાલ શેઠ પોતાનું કામ કાઢી લે છે સ્વામી વાગડ હતા બીમાર હતા ત્યારે તેમના શિષ્યો દેવનંદન દાસ ઘનશ્યામ દાસ સંત દાસ વાસુદેવ ચરણદાસ સ્વામી હરિવલ્લભદાસ સ્વામી વગેરે વગેરે સંતો અને બીજા ઘણા પાર્ષદો હરિભક્તો સ્વામીની સેવામાં હતા બસ સ્વામીને સો હાથ સાધુ હતા સંત દાસ સાધુ પુરાણી એવા કરે આત્માનંદ સ્વામીની સેવા એવું લખેલું છે ગ્રંથમાં સંતદાસ સ્વામી તથા દેવનંદન દાસ સ્વામીએ વર્ષો સુધી ભાયતમાનંદ સ્વામીની પોતાના ગુરુજીની ખૂબ સેવા કરી સંવત 1916માં 2 માસ જૂનાગઢ સત્સંગ કરી શિવલાલભાઈ વૈશાખ મહિનામાં ઘરે આવ્યા અર્થાત ભાયતમાનંદ સ્વામી જૂનાગઢ ગયા હતા એ થોડા દિવસ રહીને વાગડ આવી ગયા અને શિવલાલને તો ગુણાતીતાનંદ સ્વામી લઈ ગયા હતા માલ મારી ભેગો કે તે ગઢડામાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ભાવનગરમાં આચાર્ય રઘુવીરજી પધરાવ્યા એટલે તારા મનમાં એમ થઈ ગયું છે કે હું બહુ હારો આયલામ 2 મહિના વાતું કરીશ તારે તારો જીવ પહેલાં હતો એવો શુદ્ધ થાય છે એમ કરીને લઈ ગયેલા તે 2 મહિના જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલભાઈને પોતાની પાસે રાખી અને ખૂબ વાતો કરી અને એ ઘેરે આવ્યા ત્યાં સમાચાર જાણવા મળ્યા કે વાગડમાં ભાયતમાનંદ સ્વામી બહુ બીમાર છે બસ આ સમાચાર મળતા જ 33 વર્ષના શિવલાલ શેઠ સ્વામીની સેવામાં પહોંચી ગયા વાગડ અને નોકરની જેમ સ્વામીની સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા સ્વામી અતિ બીમાર હોવાથી રોજે આસપાસના ગામના હરિભક્તો તથા સંતો સ્વામીના દર્શને આવે એટલે એને જમાડવા હાચવવા ઉતારા બીજું ત્રીજું આ બધું શિવલાલે સંભાળી લીધું શિવલાલ શેઠે પોતાના ખર્ચે ત્યાં રસોડું ચાલુ કરાવ્યું તેમજ ધોળકા ધંધુકાના સારા સારા વૈદ્યો બોલાવી સ્વામીની ઘણી દવાઓ કરી પણ મંદવાડ મીટ્યો નહીં સ્વામીશ્રીને વાહામાં ભાંઠું પડેલું હતું પાકેલું હતું ત્યાં પાટો બાંધેલો તેમાંથી લોહી પરું નિસરે ગંધ ઉઠ્યો વળી પથારીમાં જાડા પેશાબ થઈ જાય શિવલાલભાઈ રોજ ધોતા 9 લાખના આસામી એ જમાનામાં
એ જિલ્લા ખોપતિ નો દીકરો ધોવે છે પરુન પાસ
લાખોપતિ નો દીકરો ધોવે છે પરુન પાસ
સામાન્ય નરસની જેમ કરે સેવા દિલ સામાન્ય
નરસની
સેવા આમ
સુખી ઘરનો છુવાનીઓ
જ્ઞાન તો મળી જાય ઘનશ્યામ,
મારી સેવા કરે જ્ઞાન તો મળી જાય ઘનશ્યામ.
અરે માંદા માણસ ને સેવવા એ છે કપરું કામ, છે કપરું કામ,
માદા માણસની સેવા કરવી એ છે કપરું કામ.
અભાવ નદીએ આવવા તોરી જે ઘનશ્યામ,
અભાવ નદીએ આવવા તોરી જે ઘનશ્યામ.
હાજી અભાવ નદીએ આવવા તોરી જે ઘનશ્યામ,
અભાવ
સેવતા રાખનું ધ્યાન,
માદા મોટા સંતને સેવતા રાખનું ધ્યાન.
હે જી માંદા મોટા સંતને સેવતા રાખનું ધ્યાન,
માદા મોટા સંતને સેવતા રાખનું ધ્યાન.
મન અવળા ઘાટ કરે તો જ્ઞાન થાય નુકસાન,
મન અવળા ઘાટ કરે તો
ઘાટ કરે તો જ્ઞાન થાય નુકસાન,
ઘાટ કરે તો જ્ઞાન થાય નુકસાન.
પણ શિવલાલભાઈ ની વાત જુદી હતી. સ્વામી આવા બીમાર આવી પરિસ્થિતિ શિવલાલે જોયું, પણ શિવલાલ ને તો કઈ ઘાટ થતો નહોતો. પણ સ્વામીના મનમાં એમ થયું કે સુખી ઘરનો આ વાણિયો મોટો શેઠ અને આ મારો દેહ હડેલો, કદાચ આના મનમાં કંઈક આડાવાળા વિચાર ન આવે. સ્વામી કે શિવલાલ, શિવલાલ હા સ્વામી, રવા દે રવા દે રવા દે, આ જાડા પેશાબને અડીશ નહીં, તું મને અડીશ નહીં. કેમ સ્વામી? ના 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 સ્વામી, સેવા કરવા દે સ્વામી. સ્વામી મને તમારામાં દિવ્ય ભાવ છે, હું આપને મહામુક્ત માનું છું. સ્વામી આપની કૃપાથી સત્સંગ ઓળખાયો છે, માટે તમને આવરો કેમ થયો હશે એવો અભાવ મને નહીં આવે. હું બધું જાણું છું, તમને આવરો કેમ થયો હશે એવો સંકલ્પ હું નહીં કરું. સ્વામી મહારાજ અને તમારી લીલામાં મને ન ખબર પડે, હું બહુ નાનો કેવો, મને તો આપની સેવા મળી એ જ મારા મહાભાગ્ય છે એમ સમજીને સેવા કરીશ. તમારો અભાવ હું નહીં લઉં. તમે પાપ કર્યા હશે ને તમારા પ્રારબ્ધ ખરાબ હશે ને એટલે તમે આવા પીડાતા હશો ને એટલે મહારાજ તમને દંડ દેતા હશે ને એવી બધી વાયડાઈ હું નહીં કરું. આવી એમની સમજણ અને સેવા ભાવના જોઈ સ્વામી એમના ઉપર બહુ બહુ રાજી થઈ ગયા. થોડા દિવસ શિવલાલ શેઠે સેવા કરી. એક દિવસ સ્વામી કે શિવલાલ, હા સ્વામી, શિવલાલ હવે મારે આવતીકાલે દેહનો ત્યાગ કરવો છે, મહારાજના ધામમાં જવું છે, માટે જે જોઈએ તે વર માગ. શિવલાલ વર માગ. સ્વામી, સ્વામી શું કહો છો? સાચું? હા શિવલાલ, હવે મહારાજના ધામમાં મારે કાલ જવું છે, તું આશીર્વાદ માગી લે, તે મારી બહુ સેવા કરી છે, હું તારા પર બહુ ખુશ થયો છું, માગ શિવલાલ. સ્વામી હું માગું તે આપશો? અરે માગ, આવો કેમ સવાલ કરે છે? સર્વોપરીની નિષ્ઠાથી સ્વામી બોલ્યા બળભર, માગવો હોય તે માગી લે શિવલાલ મુજથી વાર, માગી લે. અત્યારે મારા હૈયામાં બળવર તે છે અપાર, સર્વોપરીનો મહિમા જાણું છું હૈયા મોજાર. શિવલાલ સંકોચ કરીશ નહીં, મારામાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠાની ખુમારી ચડી છે, ફૂંક મારું ત્યાં તમામ રોગોને ઉડાડી મેલું,
અને તારી ઈચ્છા હોય તો પૃથ્વીથી લઈ પ્રકૃતિ પુરુષ સુધીના લોકનું રાજ્ય આપી દઉં.
આ બળ મહારાજની સર્વોપરી નિષ્ઠાનું છે.
માટે શિવલાલ
વિના સંકોચે માગવું હોય તે માગી લે. ત્યારે શિવલાલ શેઠે હાથ જોડ્યા, સ્વામી મને આ લોકની કોઈ ઈચ્છા નથી, માટે તમો ધામમાં જાઓ તેના 14માને દિવસે શ્રીજી મહારાજને સાથે લઈ મને તેડવા આવજો.
શિવલાલ, શિવલાલ તું આ શું માગે છે?
હા સ્વામી, તમારા 14માને દિવસે મને અક્ષરધામમાં તમારી મહારાજની સાથે લઈ જાઓ.
શિવલાલ તું હજી બીજી વિષીમાં છો, બીજી વિષીમાં, ને આવું શું માગી બેઠો?
બીજું કંઈક માગ શિવલાલ, બીજું કંઈક માગ.
ના સ્વામી, ના હું બીજું નહીં માગું સ્વામી. આ લોકમાં તો મારે ત્યાં સુખ વૈભવ ધન દોલત દીકરા પદ પ્રતિષ્ઠા તથા અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ છે સ્વામી. મહારાજની તમારા જેવા સંતની કૃપાથી બધું છે, પણ આપ જેવા સદગુરુઓની સેવા અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તે સર્વે માયિક સુખ મારે ઝેર જેવું થઈ ગયું છે. આપની કૃપાથી આ બધું માયિક સુખ છે, પણ મહારાજની તમારી ખૂબ સેવા કરી અને એનાથી પ્રસન્ન થયેલા આપની જ કૃપાથી આપે આપેલી આ બધી જાહો જલાલી રૂપ માયિક સુખ મને ઝેર થઈ ગયું છે. આ હા, આ સાચી કૃપા માયિક સુખ સાહેબી આપી મહારાજે એ કૃપા, અને એ બધી સાહેબીમાંથી મન ઉતરી જવું એ તો બહુ અદ્ભુત કૃપા છે. આપની કૃપાથી મને માયિક સુખ ઝેર જેવું થઈ ગયું છે. અને સ્વામી પુત્રો હજી નાના છે, પણ જો તેઓ મહારાજને પ્રધાન રાખશે જીવનમાં તો મહારાજ તેની રક્ષા કરશે. માટે આપ રાજી થયા હો તો મેં જે વર માગ્યો તે જ મને આપો સ્વામી, બસ એ જ વર મને આપો, એમ કહીને શિવલાલે સ્વામીના પગ ઝાલ્યા. ત્યારે સ્વામી પથારીમાંથી બેઠા થયા. શિવલાલનો આહો થાબડ્યો, સાબાશ સાબાશ. અતિ રાજી થઈ બોલ્યા, ધન ધન તને શિવલાલ, મહારાજ વિના તે કોઈ માં જાણ્યો નહીં જ માલ. અરે મારા 14માં ને દિવસે શ્રીજીને લઈ સંગાથ આવશું તમને તેડવા, તેડી જાશું અમ સાથ. શિવલાલ દોષી ધન્ય ધન્ય થઈ ગયા.
બસ બીજે દિવસે હવે સ્વામી મહારાજની સાથે ધામમાં જાય છે. 170 વર્ષની ઉંમર છે.
સંવત 1916ની સાલ છે. જેઠ વદ 6 અને શનિવાર છે. સવારના 11 વાગ્યાનો સમય છે. ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તો વિમાનો લઈ અને ભાયતમાનંદ સ્વામીને તેડવા પધાર્યા છે.
170 વર્ષે સેવા કરી અપાર, સર્વોપરી સમજી મુનિ પ્રબુદ્ધ ઉતર્યા પાર.
પ્રબુદ્ધ મુનિનો અવતાર છે.
તેડવા આવ્યા સર્વોપરી, લઈ ગયા અક્ષરધામ. અવતાર તણાએ મુક્તને અક્ષર આપ્યુંના.
સ્વામી સ્વતંત્ર રીતે અખંડ મહારાજની સેવામાં પહોંચી ગયા.
ઇતિહાસ નોંધે છે એ જ દિવસે ગઢપુરમાં મોટીબાએ પણ સ્વતંત્રપણે
દેહ ત્યાગ કર્યો અને મહારાજના ધામમાં ગયા.
વાલા ભક્તો,
સ્વામીનો અગ્નિ સંસ્કાર ઉત્તર ક્રિયા બાલના બધા ભક્તોએ ભેળા થઈને કરી.
વાગડ ગામમાં દેહનો ત્યાગ કર્યો અને મોરસિયા ગામની વાડીમાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ત્યાં હાલ ઓટો છે. વચન મુજબ સ્વામી શિવલાલભાઈને તેમના 14માને દિવસે એટલે કે સંવત 1917 અષાઢ સુદ 5મે ધામમાં તેડી ગયા છે.
વર્ષ બદલી ગયું, અષાઢી વર્ષો હતા ને એટલે સ્વામી જેઠમાં ધામમાં ગયા હોળમાં, અને શિવલાલ અષાઢ સુદ 5મે 76માં વાગડ મોરશિયા અને સાલાસર એ ત્રણેય ગામના લોકો સ્વામી સાથે બહુ જ હેતથી જોડાયા હતા. શિવલાલભાઈની વિશેષ કથા શિવલાલભાઈના આખ્યાનમાંથી સાંભળી લેવી. ત્રણેય ગામના લોકો સ્વામી સાથે બહુ હેતથી જોડાયા હતા તેથી ત્યાંના ખેડૂતો અને દરબારો સ્વામીનો મહિમા જાણી હજી સુધી જેઠ વૈદ સઠનો અગતો પાળે છે. કહેતા કોઈ તે દિવસે હાતીડા આજે જોડતા નથી. વળી સ્વામીશ્રીની ચાખડીઓ, લાકડી, પહેરવાની ધોતી, તુંબડી તથા ચાકડો અને મહારાજે આપેલી પ્રસાદીની ગોદડી વગેરે પ્રસાદીની વસ્તુઓ વાગડના મંદિરમાં પધરાવી છે. જે કોઈ યાત્રાળુ આવે તેને ત્યાંના ભક્તો ભાવથી દર્શન કરાવે છે.
એ જીવાગળ દર્શન કરજો, વાગડ દર્શન કરજો, તમે જઈને કોઈક દાન આ પ્રસંગ સંભાળજો, જ્ઞાન થશે હરિ પ્રસન્ન.
બહુ ઢૂકડું છે નથી ક્યાં, હું તો કેટલી વાર જઈ આવ્યો છું. વાલા ભક્તો, હવે સ્વામીનું પૂર્વાશ્રમનું થોડું વૃતાંત અને સ્વામીનો આખો ઐતિહાસિક પારંપારિક વંશ પરંપરાનો ઇતિહાસ આપની આગળ પ્રસ્તુત કરું છું. સ્વામીશ્રી અડધું ગ્રસ્થાશ્રમમાં રહ્યા અને અડધું ત્યાગાશ્રમમાં રહ્યા છે, માટે એમની બંને પરંપરાઓ ટૂંકમાં સાંભળી લઈએ. સૃષ્ટિના મંડાણ થયા બાદ બ્રહ્માજીની હોળમી પેઢીએ શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો. સાંભળતા જ જજો, શ્રીકૃષ્ણ ભગવાનને રૂકમણી થકી પ્રદ્યુમન નામનો દીકરો થયો, પ્રદ્યુમનને અનિરુદ્ધ નામનો દીકરો થયો. એ વખતે હાલ જે ઇજિપ્ત દેશ કહેવાય છે ત્યાં બાણાસુર નામના એક શિવ ભક્તનું રાજ્ય હતું અને એને ઓખા નામની એક બહુ રૂપાળી દીકરી હતી, અર્થાત ઉર્ફે ઉષા. ઓખા અરણ મહાભારતની આ કથા છે. આ ઉષા નામની એની પુત્રી, એને સપનામાં અનિરુદ્ધ દેખાણો. એણે જાગીને એની બેનપણી હતી ચિત્રલેખા, એને વાત કરી. એટલે ચિત્રલેખા ચિત્ર દોરે, પૂછે કે આ આ, તો કે આ નહીં, આ તો કે આ નહીં. પછી કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોર્યું તે થોડુંક કે બસ આ મળતું છે. પછી અનિરુદ્ધનું ચિત્ર દોર્યું એટલે શરમાઈને એઠું જઈ ગયું કે આવડો આજ આજ મને સપનામાં આવ્યો હતો. પછી ચિત્રરેખાએ અનિરુદ્ધનું અપહરણ કર્યું, લઈ જઈને ઓખાને હોંપ્યા. આમ કહેવાય ઓખા હરણ, પણ હકીકત અનિરુદ્ધ હરણ થયેલું સામે. બીજી બધી કથા એવી છે કે બૈરીને ઉપાડીને લઈ જાય, આમાં જરા ઊંધું થયું છે, આદમીને ઉપાડીને લઈ ગયા. ઓખાને હોંપ્યા, બાણાસુરને જાણ થતાં થોડા દિવસે એની દીકરી અને આ અનિરુદ્ધ બે જણા મહેલમાં લહેર કરતા હતા. ખબર પડી ગઈ છોકરીને બાપને, અને મારા દીકરાને ડખો થયો, બહુ ડખો થયો. અનિરુદ્ધને પકડીને કેદ કર્યો. ઓખા બહુ ઉદાસ થઈ ગઈ. પછી કૃષ્ણ ભગવાનને રૂકમણીએ ચડાયા કે શું માંદાને જેમ બેઠા છો, આ એની છોડીને આપણો છોકરો ક્યાં લઈ આવ્યો, તો આપણો છોકરો ઉપાડી ગઈ છે, માટે આ તો બધું ખોટું જ કહે છે, ધમધમાવો કે. અને ભગવાનને બરાબરની ચડી, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ધમધમાધમ સૈન લઈને ઉભડ્યા અને બાણાસુર હારે યુદ્ધ કર્યું. વાંક તારી છોકરીનો છે, અમારા છોકરાની કેદ કેમ કર્યો. બહુ મોટું યુદ્ધ થયું અને એમાં ભગવાને બાણાસુરનો નાશ કર્યો અને ઓખા અને અનિરુદ્ધના ધામધૂમથી લગ્ન કર્યા અને ત્યાંનો રાજા જ અનિરુદ્ધને ઘર જમાઈ રાખીને થાપી દીધો. થઈ ગઈ લીલા લેર. હવે ઈ ઓખા અને અનિરુદ્ધને વજ્રનાભ નામનો એક દીકરો થયો. અમારા બાપા બધા ખુશ છે. સાંભળે જ જજો, ઓખા અને અનિરુદ્ધ ને વજ્રનાભ નામનો દીકરો થયો. હવે એ વજ્રનાભ બે ઘતો રૂપાળો, સમજાણું? તે એકવાર આ વજ્રનાભને બૈરીના કપડાં પહેરાવીને પેટે બાંધ્યું તાંડું, સમજાઈ ગયું તમને? અને યાદવના ગુરુ દુર્વાસાની આગળ એને લઈ ગયા અને બધા કે, એ સ્વામીજી બાપુ આ બહુ શરમાળ છોકરી છે, એને દીકરો થાય છે કે દીકરી, કે હું આને આવીશ એમ. અને દુર્વાસાનો બાટલો ફાટ્યો, હટ એને શાપઠપ કર્યો કે એમાંથી જે જન્મશે ને એમાંથી યાદવ કુળનો નાશ થશે. લ્યો પછી બધા મૂંઝાણા બહુ, નું કરવું હોય હું, પછી કોઈને વાત જ ન કરી. પણ બારટના ચોપડે એમ લખ્યું છે કે 7 વર સુધી વજ્રનાભને પેટમાં ગોળા જેવું રહ્યું, ને પછી જન્મ થયો હાંબેલાનો, લોઢાનું હાંબેલું જન્મ્યું. એ પછી તમે બધા કથા સાંભળી છે ને, ઘસી નાખ્યું જાડવા આવી ગયા. બસ એમાંથી યદુકુળનો નાશ થયો, યાદવાસળી થઈ. પણ યદુકુળનો જે દી નાશ થયો પ્રભાસ પાટણમાં, તે દી આ વજ્રનાભ તો ઇજિપ્તનો રાજા થયો હતો, એટલે ન્યા હતો. આ બધા કપાય મેળ્યા, નીને રહી ગયો, સમજાણું તમને? હવે સાંભળજો, પછી આ વજ્રનાભની એમનામ પરંપરાને પેઢીને રાજ્ય હાલ્યા કર્યું. એની 71મી પેઢીએ સુરસેન નામનો એક રાજા થયો. તમારે આ બધાના નામ જોતા હોય ને તો છે એક એકના, હું તો સીધી 71મી બોલું છું, નામ 71 બોલું તો તમે ઊભા થઈને ભાગી જાઓ બધા, એટલે ટૂંકું ટચ કરું છું. 71મી પેઢીએ સુરસેન નામનો રાજા થયો, એને 4 દીકરા થયા. નામ સાંભળજો, અજબતસિંહ, ગજપતસિંહ, નરપતસિંહ, ભૂપતસિંહ. પણ આ જ્યારે બહુ પ્રાક્રમીને બળિયા હતા, જોજો જ્યાં જઈને રાજા થઈ જાય ગમે મારીને, સમજાણું? આ ચારે ઇજિપ્ત છોડીને ચાલી નીકળ્યા, નથી રહેવું અહીં. પણ તે સમયે મોહમ્મદ પૈગંબર હતા, મુસ્લિમ ધર્મના સ્થાપક, એમણે ખૂબ આગ્રહ કરીને અજબતસિંહને ત્યાં રોક્યા કે તમે અહીંનું રાજસુકાન સંભાળો. એટલે અજબતસિંહજી ત્યાં રોકાણા અને મુસલમાનના એ રાજા બન્યા, એનો ધર્મ અંગીકાર કર્યો. તે અજબતસિંહજી મુસલમાન થઈ ગયા અને મોગલ બાદશાહ કહેવાના. સાંભળ્યો? લ્યો, એના જ વંશજોએ દિલ્હી ઉપર રાજ કર્યું અને એ બધું મોગલ શાસન કહેવાનું. મૂળમાં આ બધા ભગવાન શ્રી કૃષ્ણ જ આ વંશજ. પછી ગજબતસિંહ જે હતા ને એના બીજા ભાઈ, એ ગુજરાતમાં આવી જૂનાગઢ પ્રાંત સર કર્યો એણે, સમજાણું? અને વામન સ્થળમાં રાજ થાપ્યું. વામન સ્થળ એટલે વામન ભગવાનની જન્મભૂમિ, હાલ વંથલી ગામ કહેવાય છે ને, ઈ જ ત્યાં વામન ભગવાનનો જન્મ થયેલો, એટલે એને વામન સ્થળ કહેતા, પણ અત્યારે અપભ્રંશ થઈને વંથળી કહેવાય છે. ત્યાં ગજપતસિંહે રાજ્ય સ્થાપના કરી અને એમ કહેવાય છે કે એ રોજ દત્તાત્રેયના પગલે દર્શન કરવા જતા, સમજ્યા? પછી એને સૂર્યની કિરણો આમ આવતી આડી, પછી વંથળીમાંથી રાજ ફેરવીને જૂનાગઢમાં થાપ્યું. તેની અમુક પેઢીએ ચંદ્રચૂડ નામનો રાજા થયો, તેણે જૂનાગઢની સ્થાપના કરી. આ આણે હો જૂનાગઢની સ્થાપના, અને ચંદ્રચૂડના વંશજો ચુડાસમા કહેવાયા. ચુડાસમા ગરાશિયા કહેવાય છે ને એ બધા, ધોલેરાના પૂજાભાઈ, રોજકાના કાકાભાઈ વગેરે વગેરે. હવે એનો બીજો ભાઈ ભૂપતસિંહ, એણે રાજસ્થાન જીત્યું, ત્યાં તેણે ગાદી થાપી. એના વંશજો ભાઠી કહેવાયા, એમાં હરજી ભાઠી, રામદેવ પીર સાથે હતા ને હરજી ભાઠી, એ બધા ભાઠી કહેવાય. હવે નરપતસિંહે સિંઘમાં ગજનીને મારીને પોતાનું રાજ થાપ્યું. બોલો ચારેય ભાઈ થઈ ગયા રાજા. તે નરપતસિંહ આજાનબાહુ હતા, બંને હાથે યુદ્ધ કરી જાણતા, મહાબળિયા. એણે મુસ્લિમોને માર્યા, એટલે સિંધી ભાષામાં એમના કાંડાનું જોશ જોઈને લોકોએ એમને જામ એમ કહીને જામની પદવી આપી. જામ નરપતસિંહની 19મી પેઢીએ 3 પુત્રો થયા, જાડાજી, વેરાજી, ચારાજી, તૈણીના નામ છે. આમાં મોટા પુત્ર જાડાજીને કોઈ પણ સંતાન નહોતું, એટલે વચેટ પુત્ર વેરાજીને એક સાથે બેલડાના 2 કુમારો જન્માતા, મોટા નામ લાખાજી, નાનાનું નામ લખિયાજી. આ બંનેમાંથી પ્રથમ જન્મેલ પુત્ર લાખાજી મોટા ભાઈ જાડાજીને દત્તક આપ્યા. હવે આ જાડાજીના જે વંશજો કહેવાના, એ બધા જાડેજા થયા, જાડાજીમાંથી જાડેજા આવેલું, સમજાણું? જાડેજા કહેવાય. લાખાજીના પુત્ર જામ રાયધણજી, એ કચ્છ કમાણા. હવે આ લાખાજી પછી ધમધમાટી બોલાવીને કચ્છને હરાવીને ન્યા રાજધાની સ્થાપી, કહેતા કચ્છમાં અમુક ગજની વંશીઓ હતા એનો નાશ કરીને પોતાની ગાદી સ્થાપી. હવે વેરાજીના પુત્ર લખિયાજી કચ્છના અમુક ભાગ સર કરી પોતાની ગાદી એને ત્યાં સ્થાપી, જે લાખિયાર પ્રાંત કહેવાયો, હાલ કચ્છનો વાગડ પ્રાંત કહેવાય છે. લખિયાજીને 7 પુત્રીઓ થઈ, આજુબાજુ મુસ્લિમ રાજ. તે મુસ્લિમ રાજાઓ તેમની પુત્રીઓને જોઈને મોહ પામ્યા, તેથી એમને ધર્મ સંકટ આવ્યું. ધર્મ બચાવવા તેમના કુળ ગોર વિપ્ર હરદાસજી હતા. તેમની પત્ની પોકિયાબાઈ સાથે આ 7 પુત્રીઓ સતી થઈ. હવે કુંવારીઓએ સતી થવાય નહીં, પણ મુશ્કેલી બહુ આવી એટલે એમણે એમના જે કુળ ગૌરવ હતા હરજતજી, એણે એમનો હાથ ઝાલ્યો, એટલે એમ કહેવાય કે કુંવારી ન રહી. એમ માનીને જે તે રીતે એ બધાએ મરી ગયા, સતીઓ થઈ ગઈ બધી. રાયધણજીના પુત્ર ગાજણસિંહ થયા, તેમના જામ હાલાજી થયા. આ જામ હાલાજીએ સૌરાષ્ટ્ર પર ચડાઈ કરી જામનગરથી સુરેન્દ્રનગર લીંબડી સુધી આશરે 1/2 સૌરાષ્ટ્ર સર કર્યો, તેથી તે હાલાર પ્રાંત કહેવાનો. વળી કાંઠી દરબારોએ તે પ્રાંત પાછો લીધો. આ હાલાજીની 11મી પેઢીએ સંવત 1994ના ચૈત્ર સુદ 9મીને દિવસે જામ રાવળનો કચ્છમાં જન્મ થયો. એમને 4 દીકરા થયા, જીયાજી, વિભાજી, ભારાજી ને રાવસંગજી. જામ રાવળ 125 વર્ષે જીવ્યા હતા. તે પોતાની 100 વર્ષની ઉંમરે ચારેય પુત્રોને સાથે લઈને નીકળ્યા ત્યાંથી, જોજો બધી લડાઈઓ કરવા. તે રોજી બંદર આવ્યા, ત્યાં ચારેય પુત્રો સાથે બેઠા હતા. એ વખતે એક મહાપુરુષે આવી વિભાજીના ભાલે રાત તિલક કર્યો અને કહ્યું, આ જામનગરનો ધણી થશે. ત્યારે જામ રાવળજી કહે, અમારે મોટા પુત્રને ગાદી આપવાનો રિવાજ છે મહારાજ. સંત કહે, પરમેશ્વરે જે નિર્માણ કર્યું હોય તે જ થાય, એમ કહેતા તે સંત અદ્રશ્ય થઈ ગયા. પછી રોજી બંદરથી ઘોડા ખેલવતા ખેલવતા આ બધાએ જામનગર તરફ ઉપડ્યા અને ત્યાંથી ઘોડા પૂરપાટ ઉપાડ્યા. એમાં મોટા પુત્ર જીયાજીનો ઘોડો પાછળ રહી ગયો. એનો બાપો હોવરણનો જામરાવણ અને એનો મોટો દીકરો જીયાજી. હવે એ તો જુવાન, બેના ઘોડા હરખા હાલે. એટલે જામ રાવળે કીધું કે તું તો જુવાનીઓ છો, હું તો હોવરેની ઉંમરનો છું, હું મારી હારવાર ઘોડું હાંકે, જો તારા ભાઈઓ બઘડાટી બોલાવ્યા જાય. એટલે આને એમ થયું ભારે કરી, એટલે એકદમ પગની એડી ઘોડાને મારી અને ઘોડો દોડે, ઘોડાએ છલાંગ મારી, કૂદતા ઘોડાના પગ છટક્યા અને ઘોડો ઊંધો થઈ ગયો. જીયાજીની ઉપર પીડ્યો ને જીયાજી હેઠે, તે બોલું હોય ને એનું એનું અહીં છાતી ગરી ગયું, એટલે ત્યાં જીયાજીનું મૃત્યુ થયું. હવે વિભાજી વગેરે મહાપરાક્રમ કરી જામનગર સર કર્યો બાકીના ભાઈઓએ, અને સંવત 1519માં જીયાજીના મોટા પુત્ર લાખાજીને ગાદી આપવી એવી ભલામણ કરી જામ રાવળનું 125 વર્ષે મૃત્યુ થયું. જામ રાવળે એવી ભલામણ કરી કે મારો દીકરો મોટો જીયાજી, એનો મોટો દીકરો લાખાજી, એને જામનગરની ગાદી આપજો, એમ કહીને એ ગુજરી ગયા. પણ ગાદી તો જામનગરની વિભાજી જીત્યા હતા અને આ લોકોમાં જામ એના બાપ મરી જાય ને પછી ગાદી મળે. જ્યાં સુધી જામરાવળ હતા ત્યાં સુધી રાજકોટને જામનગરની ગાદી એને ભોગવી, પછી એને મોટા દીકરાના દીકરાને ગાદી દેવાની ભલામણ કરીએ અને એ મરી ગયા. એનો અગ્નિ સંસ્કાર કરવા માટે આખો પરિવાર નીકળ્યો, પરંતુ વિભાજી પ્રધાનમંડળના ઈશારે પાદરથી પાછા વળ્યા અને પાછળથી તેમને જામનગરની ગાદી ઉપર રાજ્યાભિષેક કરી દીધો. અગ્નિ સંસ્કાર કરી બધા પાછા વળ્યા. પાછા આવતા વિભાજીના માણસોએ કીધું કે લાખાજી સિવાયનાને દરબારગઢમાં આવવું. જે લાખાજીને ગાદી આપવાનું કીધું હતું ને એને ગાદી ન આપી અને એનો કાકો ગાદીમાં બેસી ગયો અને એમ કીધું કે લાખાજીને ગામમાં ન આવવું, બાકીના બધાને આવવું ડોહાન બાળીને. આ અપમાન તથા દગો સહન ન થતાં 150 વારો સાથે લાખાજી જામનગરથી નીકળી ગયા. હજી આ લોકોનામાં બાળવા જાય ને પછી જે મુખ્ય વારસદાર હોય ને એ પાદરથી પાછો વળી જાય છે, હજી એનામાં રિવાજ આવ્યો આવે છે. હવે એ લાખાજી જામનગરથી 150 ઘોડેસવારો લઈને નીકળ્યા. 26 કિલોમીટર દૂર ઝાડીના વિસ્તારમાં ગયા અને ત્યાં તેમણે ગામ વસાવ્યા, જે એના નામ પરથી જ ગામ વસાવ્યા. નાના લાખાણી અને મોટા લાખાણી આવા બે ગામ વસાવ્યા. અને પછી એ બારવટે ચડ્યા, તે 20 વર્ષ બારવટું હાંક્યું વિભાજીને સામે, જામ વિભાજીને સામે. અને પછી બંને સમાધાન કર્યું કાકા ભત્રીજાએ. અને સમાધાનમાં બંને લાખાણી ગામ, ખીલોસા, ખાખરાબેલા, ચંદ્રગા, રાવટિયા, સભાડા વગેરે 12 ગામો આપી અને લાખાજીને રાજી કર્યો. આ લાખાજીના વંશજો લાખાણી જાડેજા કહેવાય છે અને વિભાજીના વંશજો અત્યારે વિભાણી જાડેજા કહેવાય છે. લાખાજીને 4 પુત્રો થયેલા, મોકાજી, વિભાજી, નારાયણજી અને હકાજી. હવે સાંભળજો, એમાં નારાયણજીને 5 પુત્રો થયા, સુમરાજી, અબડાજી, રાણાજી, અમરાજી, અલિયાજી. એમાં મોટા પુત્ર સુમરાજીને 2 પુત્રો થયા, રણમલજી, નારાયણજી. એમાં રણમલજીના પુત્ર ડોસાજી થયા બસ. અને આ ડોસાજીના લગ્ન ધોળકાની બાજુમાં દાઢા ગામના વાઢેર ભાઈજી ભાઈની દીકરી ભાઈ રાજબા સાથે થયા. આ જ બંને આપણા આત્માનંદ સ્વામીના માતા પિતા, ડોસાજી અને રાજબા. આઈ લઈ આવ્યા અમે, થાકી ગયા ને તમે. આ બંને દંપતી રાજના વારસદાર હોવા છતાં નાનપણથી જ ભક્તિમય જીવન જીવતા સંત પ્રેમી હતા. તેમને 2 પુત્રો થયા, તેમાં સંવત 1798માં 1 પુત્રનો જન્મ થયો, એનું નામ ઉદયસિંહ ઉર્ફે ઉત્તમસિંહ, અર્થાત એ જ ભાઈ આત્માનંદ સ્વામી. અને એનો બીજો ભાઈ કેશરીસિંહ. આ 2 ડોસાજીના રાજબાના સંતાનો. એમાં મોટા ઉદયસિંહ નાનપણથી જ વિરક્ત હતા. પોતે ગામ ધણી હોવા છતાં, રાજકુમાર હોતા છતાં રાજકાજ કે રાજકીય ખટપટોથી સદા વિરક્ત રહ્યા. કુટુંબીઓનો આગ્રહ હોવા છતાં લગ્ન ન કર્યા અને 40 વર્ષે ગૃહ ત્યાગ કર્યો છે, આટલી માહિતી ઉપલબ્ધ થઈ. 60 વર્ષની ઉંમરે સંવત 1859માં મેઘપુરમાં હોનીના ફળિયામાં પહેલવેલા મહારાજના દર્શન એમને થયા અને આ ઉદયસિંહ ભાયાત્માનંદ સ્વામી બન્યા. ત્યાં જ મહારાજે એને દીક્ષા દીધી. રાજસ્થાનના એ ભૌમિયા હતા, તેથી મહારાજ ઘણીવાર એમને એ પ્રાંતમાં સત્સંગ અર્થે મોકલતા. ઉદયપુર, ઊંટવાડા વગેરે ગામોમાં ભાયાત્માનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો, તેથી અમુક લોકોની એવી માન્યતા છે કે તેમનો જન્મ ઊંટવાડા ગામમાં થયો છે. અને જ્યાં મંદિર બંધાયું એટલે લોકોની આવી માન્યતા હોઈ શકે છે, અથવા તો ઘણા એવું માને છે કે સ્વામી મારવાડના હતા અને ઊંટવાડા એના મામાનું ગામ હતું. કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે. પરંતુ જામનગરના જાડેજાના રાજબારોટ હેમંતસિંહ અભયસિંહના ચોપડા મુજબ ઉપરોક્ત બાબત સત્ય છે. નાના લાખાણી ગામના ડોસાજી અને રાજબાના આ સંતાન ઉદયસિંહ એનું નામ અને એ જ આપણા ભાયાત્માનંદ સ્વામી. હવે આ જાડેજાઓની આ રીતે ઓળખાણ છે. એના પિતા અત્રિ કહેવાય છે, માતા અનુસૂયા. જાડેજા પરિવારના ગુરુ દુર્વાસા કહેવાય. વંશ ચંદ્રવંશ, કુળ યદુકુળ, વેદ સામ, શાખા માધ્યંદિની, ધજા કેસરી, ક્ષેત્ર મથુરા, નગારો અજીત, ગાય કપિલા, કુળદેવી આશાપુરી, કુળદેવ સોમનાથ મહાદેવ, વાજિંત્ર વાંસળી. આ પરંપરામાં કોઈ મહાન સત્પુરુષ થાય તો તેને તે લોકો પીર કહે છે, જેમ કે જેસલ પીર, મોડ પીર, દેદા પીર વગેરે એ લોકોમાં કહેવાય છે. વાલા ભક્તો, આ નાના લાખાણી ગામમાં મહારાજ ગયેલા છે, ગામ પ્રસાદીનું છે, એની પણ વાત હારોહાર કહી દઉં, કેમ જે ભાયાત્માનંદ સ્વામીની જન્મભૂમિ છે. એટલે જામનગર જિલ્લાના નાના લાખાણી ગામમાં એકવાર મહારાજ ગયેલા. ગામને પાદર પથ્થર ઉપર મહારાજ બેઠા. ગામમાંથી વીરજી હુતાર તથા દરબાર કાથળજી વગેરે ભક્તો મહારાજના દર્શને આવ્યા. આ દરબાર કાથળજી કીધા ને એ જ કેશરીસિંહના પુત્ર, અર્થાત ભાયાત્માનંદ સ્વામીનો ભત્રીજો કાથળજી. આ મહારાજને દર્શને આવ્યા ત્યારે મહારાજ બોલ્યા, આ હનુમાનજી તમારા ગામની રક્ષા કરશે. ત્યાં હનુમાનજી છે એને જોઈને કીધું. તે સાંભળી ભક્તો રાજી થયા. મહારાજને પ્રાર્થના કરી ગામમાં પધારો હે મહારાજ. મહારાજ ગામમાં પધાર્યા અને વીરજી હુતારને ઘેરે ઉતારો કર્યો. ફળિયામ લીમડા નીચે બેઠા અને ત્યાં સભા ભરાવી. સૌને મહારાજે ઉપદેશની વાતો કરી અને વીરજી ભાઈના ઘરના એ થાળ કર્યો મહારાજ જીમ્યા અને પ્રસાદી દરબાર કાથડજીને આપી. બીજે દિવસે મહારાજના પ્રતાપની વાતો સાંભળી વાણિયાની વંથળી તથા ખીલોસા ગામના માણસો દર્શને આવ્યા. આ બધા એના જ ગામડાઓ હતા. સુતાર વીરજીના ઘરમાં દાણા થોડા એટલે કાથડજી વગેરે વિચાર કરવા માંડ્યા કે આપણે થોડો થોડો બાજરો લાવી આપીએ. મહારાજે એ જાણીને પૂછ્યું, શું બધા વિચાર કરો છો? ત્યારે વીરજી કહે, હે મહારાજ, કોઠીમાં એક મણ દાણા છે, તેથી હવે દાણા લાવી આપવાનો વિચાર કરે છે. ત્યારે મહારાજ કહે, એ કોઠીનું ઢાંકણું છાંદીને છાણેથી દાણા કાઢી દળવા આપો, હવે નહીં ખૂટે. કોઠીને બંધ કરાવી અને છાણે દાણા કાઢીને માંડો દળવા, કે ચિંતા કરતા નહીં ખૂટે. પછી એ પ્રમાણે કર્યું, જેને જેમ ખપે તેમ રોટલા કરી હોવ જમાડ્યા. મહારાજ જમીને લીમડા નીચે ઢોલિયા પર પડ્યા, જાગી નદીએ નાવા ગયા, પાછા આવી લીમડા નીચે સભા કરી, બે ઘડી વાતો કરી, સંધ્યા આરતી થઈ, દરબાર કાંથળજીને ઘેરે થાળ થયો તો ત્યાં મહારાજ વાળું કરવા પધાર્યા. વાળું કરી, ચળું કરી, મુખવાસ લઈ થાળની પ્રસાદી દરબારને આપી અને પછી રાત્રે વીરજી હુતારને ઘેરે હુવા આવ્યા અને ત્યાં આવીને સૂતા. વીરજી દરબાર કાથડજી વગેરે મહારાજની ચરણ ચંપી કરવા લાગ્યા. દાપતા દાપતા કે, હે મહારાજ, ગામમાં કલ્યાણસિંહ વગેરે ચાર ભાઈ મહાસુરવીરને બહુ બળિયા છે. મહારાજ કે, તેને બોલાવો. વીરજી હુતારે તેની પાસે જઈને વાત કરી, જે અમારા મહારાજના કોઈ પગદા બે તે ચાહે એવો બળ્યો હોય તો પણ વેલણ ફરે એમ અમારા મહારાજ ફરી જાય છે. બોલ્યા, ચારે બળિયાને કે. એ સાંભળીને ઓલા કલ્યાણસિંહ વગેરે કે, હું ફરી જાય, કે અમે જરા પણ ફરવા ન દઈએ. એમ કહી ચારેય ભાઈ મહારાજ પાસે આવ્યા. ભક્તો પગ દાબતા હતા, તેને જોઈને કલ્યાણસિંહ કે, લ્યો, અમે ચારેય મહારાજને દબાવીએ, તમે ભગત ઘડી કાકાર્યો. ત્યારે મહારાજ હરિભક્તોને કે, હવે તમે રહેવા દો, હ એક બાજુ અહીંયા જાઓ. હા હા, તમે સુરવીર કહેતા એ આવ્યા છે ને કે? તો કે હા, એ જ છે. હા હા, આવો, કે મહારાજ કે, એને દાબવા દો. તે પછી મહારાજને માંડ્યા દાબવા. મહારાજ કે, ખૂબ દબાવો. એટલે ખૂબ દબાવે. મહારાજ કે, તમે ખરા લ્યો, ફરવા ન દો તો બળિયા ખરા. મહારાજ કે, આમ નહીં, મને ફરી જવા ન દો તો બળિયા. પછી એક જણે મહારાજને પગે ચાલ્યા, બીજાએ સાથળે, ત્રીજાએ છાતીએ અને ચોથે મસ્તકે. પછી મહારાજ કે, દબાવી રાખજો, ઓ ફરી જાઓ નહીં. તો કે, હવે ફરી હું જાય, કે ન ફરવા દઈએ. ત્યાં તો મહારાજ વેલણ ફરે તેમ તરત જ ફરીને ઊંધા થઈ ગયા. હવળા આવતા હતા, ફરીને ઊંધા થઈ ગયા. પછી ચારે ભાઈ કે, હવે તમે એમના ઊંધા હોઈ રહ્યો, ન ફરવા દઈએ હવે, અને હવે જો ફરી જાઓ તો ભગવાન ખરા, કે છે. પછી મહારાજ ઊંધા હોઈ રહ્યા અને ચારેય ભાઈએ મહારાજને બરાબર દબાવી રાખ્યા, તોય મહારાજ વેલણ ફરે એમ ફરીને હવળા થઈ ગયા. આવો પ્રતાપ જોઈને ચારેય ભાઈએ વર્તમાન ધરાવ્યા અને આ જાડેજા સત્સંગી થયા. પછી મહારાજ પડ્યા, સવારે ઉઠી ગામને પાદર વાવશે ત્યાં સ્નાન કરવા ગયા. મહારાજ ચાલ્યા ત્યારે વીરજી તથા દરબાર દાજીભાઈ વગેરે ભક્તોએ દંડવટ કર્યા. આ જે ચારેય ભાઈ કીધા ને, એ ભાયાત્માનંદ સ્વામીની એક બે પેઢી આગળ એના આ બધા છોકરાઓ. આ બધા ભક્તોએ દંડવટ કર્યા. મહારાજ કે, દંડવટ કરવા રાખો. એમ કહીને મહારાજે પોતાનું અંગરખું હતું એ દાજીભાઈને આપ્યું. આ દાજીભાઈ, કલ્યાણસિંહ ખેંગારજી વગેરે ચારેય ભાઈઓ નારાયણજીના અમરાજીના પુત્રો હતા, એટલે સ્વામીના દાદાના પૌત્ર થાય તે અંગરખું પણ હાલ દાજીભાઈના વંશજો પાસે તેમના ઘેર નાના લખાણીમાં છે, ત્યાં છે. અને સ્વામીના ભત્રીજા કાથડજીને મહારાજે પ્રસાદીનો સ્વામિનારાયણાય નમઃ, ભક્તિ ધર્માત્માજાય નમઃ, ઘનશ્યામાય નમઃ એવો લખેલો પ્રસાદીનો રૂમાલ તથા ઘોડીનો શણગાર ભેટ આપેલો, તે પ્રસાદીની વસ્તુ હાલ નાના લખાણી ગામના મંદિરમાં છે. અને વીરજીભાઈની કોઠીમાં દાણા હતા, તે તેણે ઘણા વર્ષો સુધી ખાધા છતાં પણ ખૂટ્યા નહીં. એ કોઠી ત્યાંના ભીમસંગ દાદાએ મકાન લીધું, આ વીરજી હુતાનનું, ત્યાં સુધી હતી. પછી ક્યાં ગઈ ખબર નથી. ત્યાં પછી આ લોકોનો સત્સંગ રહ્યો નહોતો અને વીરજીભાઈનો પરિવાર અત્યારે રાજકોટ રહે છે. આવા આ પ્રસાદીના ગામમાં રામ સ્વરૂપ સ્વામીએ મંદિર બંધાવ્યું છે. એક બાજુ જૂની મૂર્તિ પધરાવી, ત્રણ ખંડ છે સિંહાસનમાં, એમાં એક બાજુ જે પહેલી મૂર્તિ હતી ને જૂની એ પધરાવી, બે નવી કરાવી, એમાં વચલી નવી કરાવી અને બીજી બાજુની નવી કરાવી. વચલી કરાવી ઉપાડની કરાવી છે. એમાં વચ્ચે બંને આચાર્યો તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલનંદ સ્વામી વગેરે સાથે છે. આ એ ઉપાડની મૂર્તિ. વચ્ચે હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવની ઉપાડની મૂર્તિ છે. ઓલી મૂર્તિ એક બાજુ છે, જૂની મૂર્તિ. જૂની મૂર્તિમાં બંને આચાર્યો, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી વગેરે સંતો સાથે છે. પછી વચ્ચે મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવની ઉપાડની મૂર્તિ છે. અને ડાબી બાજુ મહારાજ તથા મહારાજની, એક બાજુ બ્રહ્માનંદ સ્વામી, બીજી બાજુ ભાયતમાનંદ સ્વામી પધરાવેલા છે. એ ચિત્રપતિમાં છે. અત્યારે ગામના તમામ જાડેજા દરબારો નિત્ય સાંજ સવાર મંદિરમાં જાય છે, ભજન ભક્તિનું ભાથું બાંધે છે. આવી રીતે આ સ્વામીના પૂર્વાશ્રમની અને આ આશ્રમની વિગતવાર વંશ પરંપરાની વાત કરી. હવે ભાયતમાનંદ સ્વામીના મુખ્ય છ શિષ્યો હતા, એમની થોડીક પરંપરા આપની આગળ કહી જાઉં. સ્વામીના શિષ્ય દેવનંદન દાસ, પુરાણી સંતદાસજી સ્વામી, ઘનશ્યામદાસજી સ્વામી, વાસુદેવચરણ દાસ, હરિવલ્લભ દાસ અને હંસજીવન દાસ, આ સ્વામીના શિષ્યો હતા. ભાયતમાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય દેવનંદન દાસ સ્વામી તે કોઠિયા ગામના હતા અને મહારાજ એને ગામ પધાર્યા ત્યારે આ દેવનંદન દાસ મહારાજનો અંગૂઠો ધાવેલા. એનો પ્રેમ જોઈને મહારાજે કહેલું કે આ ભવિષ્યમાં મોટો સાધુ થશે. મહારાજના આશીર્વાદ મુજબ તે સમર્થ સંત થયા. ધોલેરા દેશમાં તેમણે અનેક મંદિરો બાંધ્યા. તેમના વચને અનેકના દુઃખ ટળતા, જીવ સુખિયા થતા એવા એ સમર્થ સંત થયા. તે દેવનંદન દાસજી સ્વામી સંવત 1950માં ફાગણ સુદ 4 રવિવારના રોજ સ્વતંત્ર થતા શિયેરીના ધામમાં ગયા હતા. તેમને બે શિષ્ય થયા, માધવપ્રિય દાસ, ઉત્તમચરણ દાસ. તે પણ મહાસમર્થ થયા હતા. એકવાર આ બંને સંતો ખરડમાં મંદિર બાંધતા હતા. મંદિરમાં પાણીનો ટાંકો કરવા હારું ધૂળ કાઢી, ઘણી ધૂળ હતી, ગામના લોકોને લઈ જવાની છૂટ આપી. પછી ગામના લોકો લઈ ગયા, થોડી રહી એટલે સંતોએ વિચાર કર્યો કે આટલી ધૂળ તો ટાંકો ચણીને પડખે દબાવવા જોશે, એટલે પછી લેવાની ના પાડી. બીજે દી તે ગામના ગરાશિયા ગાડું જોડીને ધૂળ લેવા આવ્યા ખરડ ગામના, અને હરિભક્તોએ ના પાડી એટલે ગરાશિયો સંતો ઉપર ખીજાઈને કે લઈ ગયા તે શું તમારા બાપના દીકરા છે, એને લેવા દીધી ને મને ના પાડો, એમ જેમ તેમ બોલવા માંડ્યા. સ્વામી સમજી ગયા ભક્તોને વાયરે કોઈ બોલશો નહીં, એણે પરાણે ધૂલ લીધી એટલે સંતો હરિભક્તોના દિલ દુખાણા. હવે એ ગરાશિયાને દુઃખ આવ્યું. તે ગરાશિયા બંને ભાઈઓ એકવાર વિરમ ગામથી અફીણ લઈને આવતા ભોગાવાને કાંઠે પોલીસને ખબર પડી ગઈ. ઊંટ માથે અફીણ લઈને આવતા પોલીસ વાહે થઈ, ઊંટ ઊભું રાખ્યું તપાસવા, પણ એ લોકો ઊભા રહ્યા નહીં, ભાગ્યા. પોલીસે પાછળથી ફાયરિંગ કર્યું, એમાં એકનું મોત થયું. બીજાએ ઊંટ ભોગાવા નદીમાં નાખ્યો, તે ઊંટ ખૂંચી ગયું, તે પણ ત્યાં ભૂંડે આલે મોત પામ્યો. અને એક ત્રીજો ભાઈ હતો, એ ગાંડા જેવો થઈ ગયો. આ દિશા થઈ સંતનો દ્રોહ કરવાથી. ધૂળ જેવી વાતમાં એણે જીવન ધૂળ કરી નાખ્યું.
દ્રોહ કરનારની દશા જુઓ કેવા મુવા ભૂંડે મોત. દ્રોહીઓ દુખી થાય છે કુળ કુટુંબે સોત. માની ક્રોધીને કપટી લોભી ઈર્ષાળુ હોય એવા જનો દ્રોહ કર્યા વિના રહી શકે નહીં કોઈ. માટે સંતો ભક્તો આપણે છોડી દેવી દુષ્ટાઈ. નિર્માની થઈને સેવીએ તો દ્રોહ થકી બચાય. અહંકારી નર અકોણા આકરાને આડોડ. દ્રોહ કર્યા વિના રહે નહીં કરીને ઊંધી દોડ.
માધવપ્રિય દાસજી સ્વામી એકવાર વટામણ ગામમાં સત્સંગ કરાવવા માટે ગયેલા. હવે એ ગામના કડવા પટેલ બેચરભાઈ હતા. એના પિતા નાનપણથી ધામમાં વહી ગયેલા. આ બિચારા એકલા ને ગરીબ એટલે એના લગ્નય નહીં થયેલા, કોઈ કન્યાએ આપી નહીં, બિચારા વાંઢા એમનામ અતિ ગરીબ. તેથી આંબા ટોવે કહેતા આંબાનું રખોપું રાખે. ત્યાં સીમમાં સીમમાં બિચારા હોય રે. એમાં એકવાર સ્વામી સીમમાં ગયેલા, એની પાસે ગયા. સંતોને આ ભાઈએ આદરથી બોલાવ્યા અને ઘેરથી લોટ લાવી કેરીના ભરદા ઉતારી છોલી સંતોને ખૂબ એણે ભાવથી જમાડ્યા. આવી તેની સેવા ભાવનાથી સ્વામીએ રાજી થઈ બેચરભાઈને આશીષ આપ્યો અને સુખી થયા. એને કન્યા મળી, રૂડો ઘર સંસાર થયો. એમાં 3 દીકરા થયા, મુકુંદભાઈ, મધુસૂદનભાઈ, ઘનશ્યામભાઈ. વળી ગામના સરપંચ થયા. 25 વર્ષ તો સરપંચ રહ્યા. વર્ષમાં 1-2 મહિના ધોલેરા સંતોની સેવામાં આવતા. એકવાર પુત્રને સંત માટે સીધું લેવા માટે મોકલેલા. વેપારીએ ભૂલમાં એને વધુ પૈસા પાછા આપ્યા. એની જાણ થઈ બેચરભાઈને, એટલે તરત જ છોકરાને કહ્યું, બેટા જા, આપણે ખોટા ન લેવાય, પાછા આપી આવી. આવા એ પ્રમાણભૂત હતા, અતિ નીતિમાન, પ્રામાણિક અને સંસ્કારી હતા. અંતે એ હું ધામમાં જાઉં છું એમ કહીને ધામમાં ગયા. તેમના કુટુંબમાં હાલ પણ સત્સંગ સારો છે. જો સંતના આશીર્વાદ બેચરભાઈ મેળવ્યા તો એ સુખિયા થયા, અને ઓલા ખરડના દરબારે સંતને હરિભક્તને દુખ્યા તો દુઃખી થયા. કહેવાનું એમ, દ્રોહ કરે હરિ સંતનો તે ધરાઈને દુઃખી થાય, સેવા કરો અતિ ભાવથી તો પરમ સુખ પમાય. સેવા મળે તો કરવી, માનીને મોટા ભાગ, બ્રહ્માદિકને મળતી નથી સ્નેહે સેવાની જાગ. સેવામાં ગુડિયું વાળોમાં એ કરશો નહીં લુચાય, આળસ આડોળાય મૂકીને સેવા કરો હરખાય. વાલા ભક્તો, જેની કૃપાથી આવા અનેક ભક્તો સુખી થયા હતા એવા મહાસંત સદગુરુ શ્રી માધુપ્રિયદાસજી સ્વામી સંવત 2002 અષાઢ સુદ 13 શુક્રવારના રોજ શ્રીહરિના સ્મરણ સાથે અક્ષરવાસી થયા હતા. એમને 4 શિષ્યો. હવે સાંભળજો, એમાં મોટા કોઠારી કૃષ્ણ સ્વરૂપ, બીજા પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી અને ત્રીજા પરમ પૂજ્ય ધરમ સ્વરૂપ દાસ. આ ધરમ સ્વરૂપ દાસજીને તમે બધાએ જોયા છે. 93 વર્ષની ઉંમર છે, ધોલેરામાં રહે છે. આ વખતે કાલીબાગના હિંડોળાનું ઉદ્ઘાટન એમણે હાથે કર્યું હતું, અને હમણાં 4 દિવસ અહીંયા કુંડળમાં એ રહેવા આવ્યા હતા. એ જ ધરમ સ્વરૂપ દાસ. અને એક ભગત હતા, પાર્ષદ ચંદન ભગત. આ પાર્ષદ ચંદન ભગત ખૂબ ભજની હતા અને અતિ દયાળુ, અને સંતો ભક્તોમાં અતિ હેતવાળા પાર્ષદ હતા. એનો ઇતિહાસ અદ્ભુત છે. સંવત 1998 માક્ષરવદ 4 સોમવારને રોજ આ ચંદન ભગતે એમ કીધું ધોલેરાવાસી તમામ સંતોને, કે સંતો, મહારાજ મને ઠાકોરજી જાગશે ત્યારે તેડવા આવશે, માટે સૌ સંતોને બોલાવી લ્યો. ચંદન ભગત કહે છે. એટલે સૌ સંતો આવ્યા અને ભજન કરવા લાગ્યા. તે સમયે પૂજ્ય નારાયણ વલ્લભદાસજી સ્વામી મંદિરના કામમાં હોવાથી આવી ન શક્યા. એટલે ભગતે કહ્યું કે એક સ્વામી નથી આવ્યા, એમને બોલાવો, પછી હું ધામમાં જાઉં. એટલે સંતોએ નારાયણ વલ્લભ સ્વામીને બોલાવ્યા. સૌ સંતો ભક્તો આવ્યા એટલે ચંદન ભગતે સૌ સંતો ભક્તોને છેલ્લા જય સ્વામિનારાયણ કર્યા, દર્શન કર્યા, અને પછી કહે, હવે અનેક સંતો સાથે મહારાજ મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું એમ કહી સ્વતંત્ર થકા ધામમાં ગયેલા. એ ધામમાં ગયા ત્યારે આ પૂજ્ય ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી ત્યાં હાજર હતા, અને એમણે આ વાત કરી કે અમારા મંડળના ચંદન ભગત આવી રીતે ધામમાં ગયેલા. અને એમાં ધર્મ સ્વરૂપ સ્વામી 91 વર્ષના છે. ભજનાનંદી સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી સંવત 2040 કારતક સુદ 3 અક્ષરવાસ થયા, અને કોઠારી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી 2041 મહાસુદ 3 અક્ષરવાસ થયા. હાલ ધર્મ સ્વરૂપ સ્વામી મેં કહ્યા તે 93 વર્ષની ઉંમરના છે. એમના એક શિષ્ય છે કોઠારી પુરુષોત્તમ સ્વામી, ધોલેરામાં છે. ભાયતમાનંદ સ્વામીના બીજા શિષ્ય સંતાજી સ્વામી, એમણે મંદિરની વાડીની રક્ષા કરવા માટે હિંગળાજી હનુમાનજી પધરાવ્યા. ત્યારથી વાડીમાંથી ચોરનો ત્રાસ બંધ થઈ ગયો. સદગુરુ શ્રી વિષ્ણુપ્રસાદાસજી સ્વામી, તેમના શિષ્ય સદગુરુ હરિપ્રિયદાસજી સ્વામી, અને તેમના બે શિષ્યો જગત પાવનદાસજી સ્વામી, હાલ ધોલેરામ છે, કોઠારી હરિજીવનદાસજી સ્વામી, તેમના હરિસ્વરૂપદાસજી સ્વામી, તેમને 3 શિષ્ય, હરિપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામી, બળદેવ પ્રસાદ સ્વામી, તેમાં હરિપ્રકાશ સ્વામીને 2 શિષ્ય, હરિપ્રસાદ સ્વામી, હરિવલ્લભ સ્વામી, ભાયતમાન સ્વામીના 3 શિષ્ય ઘનશ્યામ સ્વામી, એમના શિષ્ય નારાયણ સ્વરૂપ તે પાછળથી વડતાલ રહેવા ગયા હતા, અને એમના શિષ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી પાઠશાવાળા, અને એમના કોઠારી બળદેવ અત્યારે ધોલેરાણ કોઠારી છે, તથા પૂજારી પુરુષોત્તમ ચરણ સ્વામી, આવેલા પટલા છે બરાબર, અને ભાયતમાનંદ સ્વામીના 4 શિષ્ય હરિવલ્લભદાસજી સ્વામી, એમના શિષ્ય દેવનંદન સ્વામી, એમના હરિપ્રસાદ સ્વામી, એમના રામસ્વામી, એમના હરિકેશવ સ્વામી, એમને 2 શિષ્યો હરિકૃષ્ણ સ્વામી અને દિવ્ય પ્રકાશ સ્વામી, આ તો હાવ નાના છે, અને બીજા 2ને કોઈ શિષ્ય નહોતા ભાયતમાનંદ સ્વામીના શિષ્યોને. આવી રીતે આ ભાયતમાનંદ સ્વામી પરંપરા કીધી. વાલા ભક્તો, આવી રીતે આ ભાયતમાનંદ સ્વામીનું પૂર્વજન્મનું પેઢીઓનું વૃત્તાંત, અને સાધુ થયા અને મહારાજને રાજી કર્યા, એ બધી વાત કરી. હવે એક વાત થોડીક તમારી આગળ રજૂ કરું છું. વાગડ ગામમાં સ્વામીએ મહારાજે જે ગોદડી આપી હતી ને તે ફાટી ગઈ ત્યારે કાંટેથી હાંધેલી, આમ ફાટે ને એટલે આમ કાંટો આમ પૂરવેલો અને એમના મોડતા. હવે એ ગોદડી કાંટાથી હાંધેલી પ્રસાદીની ગોદડી જે એને ભાઈ સ્વામી બનાવ્યા ને, આમાં કથા આવી હતી, તે ગઢડેથી ત્યાં જમરાળા સ્વામી હતા એને ગોદડી મોકલેલી, એ પ્રસાદીની ગોદડીની વાત કરું છું. મહારાજે જે આપેલી કોની? રામદાસભાઈની ગોદડી મહારાજે મોકલેલી ભાઈ થાપા ભાયતમાનંદ સ્વામીની ગોદડી. હવે એ ગોદડી પ્રસાદીની વાગડ છે એવી જાણ થતાં સ્વામીના જન્મસ્થાન નાની લખાણીથી સ્વામીના પિતામહ હકાજીની નવમી પેઢી અગર સંઘના પુત્ર કર્ણભા જે મૂળીમાં સંત બન્યાતા, સાંભળજો, એમનું નામ રામ સ્વરૂપદાસજી સ્વામી હતું. તેમણે નાની લખાણીમાં 8 વર્ષે પહેલાં સુંદર હરિમંદિર બંધાવ્યું ત્યારે તે સંત ત્યાંના દરબાર પૂજારી બહાદુરસિંહ, શિક્ષક અનુપસિંહ, રણમલસિંહ, ગંભીરસિંહ, દિલુભા વગેરે સાથે વાગડ આવ્યા. સ્વામીના જન્મસ્થાનમાં મારાની પ્રસાદીની જે ગોદડી પધરાવેલી હતી ત્યાં વાગડમાં, એ સ્વામીના જન્મસ્થાનમાં પધરાવવાની વાગડના દરબાર વાગડ માંગણી કરી. ત્યારે વાગડના ચોડાસામાં દરબાર સખુભા, નારુભા, રણજીતસિંહ, દિગ્વિજયસિંહ વગેરે ભક્તોએ તારીખ 19/4/2002 રોજ શનિવારે સહી સિક્કા સાથે તે પ્રસાદીની ગોદડી સ્વામીના જન્મસ્થાન જાણીને નાના લખાણી ગામમાં પધરાવવા ભેટ આપી. સાંભળવા જેવું છે, ભાયતમાનંદ સ્વામીની પરંપરાના સાધુ હાલ ધંધુકા હરિપ્રકાશ સ્વામી હમણાં થોડા દી પહેલા આવ્યા હતા, એના દ્વારા આપણને આ બધી જાણ થઈ. આવું છે,
ભાયાત્માનંદ સ્વામીનું રૂડું કયું આખ્યાન સુણી સંતો હરિ ભક્તો રાજી થજો ભગવાન. અમ પર કૃપા કીજીએ અમે પામીએ એવા ગુણ, રાજીપો તમારો મળે સદા મળતા એ સદગુણ. સ્વામીનો જેવો વૈરાગ વળી દેહનો અનાદર અતિશય દ્રઢ આત્મનિષ્ઠા ભક્તિમાં અતિ આદર. બનીએ વચનની મૂર્તિ હરિમાં રાખી વિશ્વાસ એવા ગુણો અમને આપજો રાજી થઈ અવિનાશ. વંદુ સહજાનંદજીને વંદુ ભાયાત્માનંદ જ્ઞાન જીવન કહે બોલજો જય જય સહજાનંદ. બોલો સ્વામિનારાયણ ભગવાન.
જય
હરે કૃષ્ણ મહારાજ.